भव संभव भीति भेदनम् सुख संपत करुणानिकेतनम् व्रतदान तप क्रिया फलम् सहजानंद गुरु भजे सदा सहजानंद गुरु भजे सदा। वाला भक्तों शिबिर ने बीजा दिवस नो બપોર પછીનું આ બીજું સેશન કથાનો આપણે આરંભ કરીએ છીએ કાળી ચૌદશનું। આવતીકાલે દિવાળી છે, આજે સાંજે હનુમાનજીનું પૂજન થશે। પ્રેમાનંદ સ્વામી રચિત પ્રથમ શ્રી હરિને રે આ 10 પદ પૈકી આપણે બીજા પદની બીજી કડી ઉપર આવ્યા છીએ। નેત્ર કમળને રે રાખી ઉઘાડા ક્યારે, ધ્યાન ધરીને રે બેસે જીવન બારે। વાલા ભક્તો, આવી જે સ્થિતિ છે તે બહુ ઊંચી સ્થિતિ કહેવાય। ઉઘાડી આંખે ભગવાનના ધ્યાનમાં જોડાઈ જવું, ખુલ્લી આંખ હોય છતાં કાંઈ ભગવાન સિવાય નજરમાં ન આવવું, ના દેખાવું, ના અનુભવાવું, એને શાસ્ત્રકારો એ વાતને જે જાણે છે તે જાણકારો ઉન્મની અવસ્થા કહે છે, અર્થાત ઉઘાડી આંખનું ધ્યાન। પરબ્રહ્મ પરાયણ થઈ ગયેલા યોગીઓની અંતિમ અવસ્થા એટલે ઉન્મની અવસ્થા, પરબ્રહ્મમાં સમાઈ રહેવું તે અવસ્થા એટલે ઉન્મની અવસ્થા, કદાચ આપણે એને ઉચ્ચતમ ઉપશમ અવસ્થા કહીએ। જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તુર્ય આ ચાર અવસ્થા છે। જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા, આ ત્રણ અવસ્થાથી પર એક તુર્ય અવસ્થા છે। અને સંતોનો એવો મત છે છેલ્લી અવસ્થા યાને કે પાંચમી અવસ્થા એટલે ઉન્મની અવસ્થા, જે ગોપાળાનંદ સ્વામી જેવા સંતોને હોય, મહારાજ ક્યારેક ખુલ્લી આંખે એવા ખોવાઈ જતા હતા, અર્થાત એવી માનુષી લીલા કરતા હતા કે કોઈ મહા મોટા યોગીની એ ઉચ્ચતમ અવસ્થાને જાણે પરમેશ્વર આપણને બતાવે છે। સર્વત્ર હરિદર્શન થાય, ભગવાન સિવાય બીજું કાંઈ ના દેખાય, એ પણ એક સ્થિતિ છે। આપણે રવિસભામાં વાત કરતા હતા, જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે, ભાત દેખી ભૂલે નહીં અનુભવ ઉજાસે રે। હે અનુભવીને અંતરે રહે રામ વાસે રે, તે બોલે તે સાંભળે દ્રષ્ટિ પ્રકાશે રે। હે અનુભવીને અંતરે રહે રામ વાસે રે। પરમાત્માના સ્વરૂપમાં જે ખોવાઈ ગયા હોય, ભગવાનના સ્વરૂપ સાથે જેને ખરેખરી ગાઢ પ્રીતિ થતા, જેનું આપ પરમેશ્વરના આપમાં લીન થયું હોય, એવી ઉચ્ચતમ સ્થિતિ જેને પ્રાપ્ત થઈ હોય, એનો રામમાં વાસ થયો કહેવાય। મૂર્તિ માળે વિરામ કહો, ભગવત સ્વરૂપમાં એની સ્થિતિ કહો, અનાદિમુક્તની ઉચ્ચતમ એવી એક સ્થિતિ છે એ કહો, એને નિત્ય મુક્ત કહો, મહામુક્ત કહો, કૈવલ્ય મુક્ત કહો, એવો જેને ભગવાન સાથે અખંડ અનુભવ હોય એ બહુ મોટી વાત કહેવાય. અનુભવે ને અંતરે રહે રામ વાસે રે, તે બોલે તે સાંભળે દષ્ટિ પ્રકાશે રે. અનુભવે ને અંતરે રહે રામ વાસ, અનુભવીના અંતરમાં રામનો વાસ અને એનો રામમાં વાસ. ભગવાનમાં જેનો વાસ થઈ જાય એટલે કે ભગવદ આકારે જેની વૃત્તિ થઈ જાય, પુરુષોત્તમ રૂપ જે આત્મા થઈ જાય, પછી એની અંદર ભગવાન પ્રકાશી રહ્યા હોય છે. એટલે કહ્યું તે બોલે, એટલે કે પછી ભગવાન બોલે, તે સાંભળે એટલે કે ભગવાન સાંભળે, અને દ્રષ્ટિ પ્રકાશે રે, પછી એવા સંતના નેત્રમાં રહીને પોતે ભગવાન જોવે છે. પ્રથમના 27મા વચનામૃતમાં મહારાજે આ વાત લખી છે. અને એવા સંતના રૂપે ભગવાન વિશ્વમાં વિચરીને અનેક જીવોના કલ્યાણ કરે છે. દાખલા તરીકે સ્વરૂપાનંદ સ્વામી, બહુ બધી લાંબી વાતો હું નહીં કરું. મારો ટાર્ગેટ છે શિબિર પૂરી થાય ત્યાં આ દસેય પદની કથા પૂરી થાય. ગોપાલ સ્વામીની અને સ્વરૂપાનંદ સ્વામીની સ્થિતિની જો વાતો અહીંયા લેવા જઈએ તો બધું લાંબુ થઈ જાય. ભૂમાનંદ સ્વામીએ પણ મહારાજની સ્વાભાવિક ચેષ્ટા લખી છે, એની એક પંક્તિ આપને સંભળાવું છું. ધ્યાન ધરતા એકાંતે રે, ચાદર ઓઢી વન માળી, જોગ કળા દેખાડતા રે, આસન 84 વાળી. પરમાત્માની લીલાને લખનારા, ભગવાનની ચેષ્ટાને લખનારા, ભગવાનની મૂર્તિનું ઝીણામ ઝીણું તિલચિન સાથેનું વર્ણન કરનારા, આ બધા પ્રગટ પુરુષોત્તમની સાથે ફરનારા, પુરુષોત્તમ નારાયણના સ્વરૂપનો એણે વર્ષો સુધી સાથે રહીને અનુભવ કર્યો છે અને એણે પોતે આ લખ્યું છે. આ કોઈ શાસ્ત્રમાંથી વાંચી કે કોઈનું સાંભળેલું એણે નહીં લખ્યું, એણે પોતે અનુભવેલું, પોતાની સગી આંખે જોયેલું જે છે તે લખ્યું છે. ભૂમાનંદ સ્વામીએ જોયું છે, એને યાદ આવ્યું છે, એણે પદ્યમાં આવી રીતે કંડાર્યું કે ધ્યાન ધરતા એકાંતે રે. એણે મહારાજને ક્યાંક એકાંતમાં બેસીને ધ્યાન ધરતા જોયા છે. ચાદર ઓઢી વનમાળી, માથે ચાદર ઓઢીને મહારાજ બેસી ગયેલા કલાકો સુધી ક્યાંક એકાંતમાં ભૂમાનંદ સ્વામીને એની ખબર છે કે મહારાજ ક્યારેક એકાંત જગ્યામાં માથે ઓઢીને ધ્યાનમાં બેસી જતા હતા. એ પુરુષોત્તમ નારાયણ હતા, એને ધ્યાનની જરૂર નહોતી. એણે તો આપણને એવું શીખવાડ્યું કે ક્યારેક ક્યારેક એકાંતમાં પુરુષોત્તમ નારાયણને મળવું એ આપણો આત્માનો સાચો સગો છે, એની સાથે થોડી ક્ષણો એકાંત માણવી. જોગ કળા દેખાડતા રે, આસન 84 વાળી. ક્યારેક ક્યારેક મહારાજ યોગ કળા બતાવતા, 84 આસન સંતોને કરીને બતાવતા હતા. આવી એમની આ બધી સહજ લીલાઓ છે. સિદ્ધાનંદ સ્વામીએ પણ મહારાજની સ્વાભાવિક ચેષ્ટા લખી છે પ્રેમાનંદ સ્વામીની જેમ. હવે આપને હું એની પણ કડીઓ સંભળાવું છું. નેત્ર કમળ મીચી કરી ક્યારેક ધ્યાન ધરે છે, નેત્ર કમળ મીચી કરી ક્યારેક ધ્યાન ધરે છે, નેત્ર કમળ મીચી કરી ક્યારેક ધ્યાન ધરે છે.
ઉઘાડા રાખીને વાલો
નેત્ર ઉઘાડા રાખીને,
નેત્ર ઉઘાડા રાખીને
ક્યારેક સ્થિર ઠરે છે,
ક્યારેક સ્થિર ઠરે છે,
ક્યારેક સ્થિર ઠરે છે. નેત્ર કમળ મીટી કરી ક્યારેક ધ્યાન ધરે, ચમકી જાવે,
ક્યારેક ચમકી જાવે,
અથવા ક્યારેક ચમકી જાગે,
ક્યારેક ચમકી જાગે.
નેત્ર કમળ મીટે કરે ક્યારેક ધ્યાન કરે છે, ઠરે છે,
ક્યારેક સ્થિર ઠરે છે.
નેત્ર કમળ મીટી કરી ક્યારેક ધ્યાન ધરે છે,
નેત્ર કમળ મીટી કરી ક્યારેક ધ્યાન ધરે,
વાલો ક્યારેક ધ્યાન ધરે,
વાલો ક્યારેક ધ્યાન ધરે.
વાલા ભક્તો, આ વખતે મેં શિબિરના આરંભમાં કહ્યું હતું કે આ આખી શિબિર ધ્યાનાત્મક છે. જેને ભગવાનની મૂર્તિમાં હેત છે, જેને પ્રાણ પીવડો પરમાત્મા અતિ વાલો વાલો લાગે છે, પોતાના જીવ જેવો એને હારો લાગે છે, એને આ કથા બહુ પ્યારી લાગે. અખંડ આમાં સતત ભગવાનનું ધ્યાન આપણે જારી શકીએ, મહારાજ અખંડ સંભાળી શકીએ એવી આ સ્વાભાવિક ચેષ્ટા ઉપર કથા થઈ રહી છે. બીજી કોઈ પણ વાત અંદર લાવવા હું રાજી નથી. માત્ર ને માત્ર મહારાજ, મહારાજ, મૂર્તિ મૂર્તિ, મહારાજની લીલા, સ્વાભાવિક ચેષ્ટા, લટકા મટકા, મહારાજની દૈનિક રોજિંદી નાની મોટી ક્રિયાઓ, એનું સતત અહીંથી હું ઉચ્ચારણ કરી રાખીશ. તમે બધાય અને હું એનું ધ્યાન ધરી રાખીશું. શિબિર પૂરી થાય થાય તા આપણા હૃદયમાં મહારાજ પ્રગટ થવા જોઈએ, મહારાજનું દર્શન થવું જોઈએ. શ્રીહરિના નેત્રની શાનની વિશેષતા પણ ઘણી બધી છે. વાલા ભક્તો, જે જે સંતો મહારાજ ભેળા હતા અને મહારાજને જેણે માણ્યા છે, એણે મહારાજની જે નજરે દેખેલી લીલાઓ લખી છે, એમાં બધાયની લખેલી લીલાઓમાં ખૂબ ખૂબ ઝીણી મોટી આગવી વિશેષતાઓ છે. કેટલાકની એના અંગ પ્રમાણેની વાતો છે, એની ઉચ્ચ સ્થિતિ પ્રમાણેની વાતો છે, એના દિલના ભાવ એમાં આવ્યો છે, નીતરી આવ્યો છે કાવ્યમાં. બધી જ ચેષ્ટાઓ ગાયા જેવી, જાણ્યા જેવી, માણ્યા જેવી છે. એ દસે દસ ચેષ્ટાઓ મારે તમને પુસ્તકમાં છાપીને આપવી છે. આપ પણ એ આખી બધી ચેષ્ટાઓ ક્યારેક વાંચી લો. જેણે જેણે મહારાજના તિલ ચિહ્નો ઉપર ગ્રંથો લખ્યા છે, કોઈ તિલ ચિંતામણી, કોઈ ચિહ્ન ચિંતામણી, એ પણ આપણે મારે આપણા ઘર સુધી પહોંચાડવાનો ભાવ છે. જો તમે લાભ લઈ શકતા હો તો જિંદગીમાં એકાદ વાર એ બધું શાંતિથી વાંચો તો તમને એમ થશે કે વાહ મહારાજ, વાહ સંતો, વાહ મહારાજ, વાહ મુક્તો. વાલા ભક્તો, ધ્યાનને ધરતા થકા ક્યારેક ચમકી જાવે. ક્યારેક ક્યારેક મહારાજ કંઈક એવી લીલા કરતા, ચેષ્ટા કરતા, કંઈક એવી આપણને ખબર ન પડે કે આ શું કર્યું. સભામાં બેઠા હોય અને બધાને એમ થાય કે મહારાજ કેવું આવું કરે છે, આ શું કરે છે. એવી એક વાર્તા આપને સંભળાવું છું, અદ્ભુત છે. કરિયાણા ગામની છે, મીણબાનું કરિયાણા. કાળુભારને કાંઠે મહારાજે જ્યાં વાસળી વગાડી હતી, ભગવાન શ્રીહરિ કાળુભાર નદીને કાંઠે એકવાર સભા કરીને બેઠા હતા અને લીંબલી ગામના મૂળજી શેઠ ભગવાન શ્રીહરિના દર્શન કરવા ગયા હતા. એ સભાની અંદર મોટા મોટા સંત અને હરિભક્ત બેઠા હતા. શેઠજીએ ત્યાં જઈને દર્શન કર્યા, સભામાં બેઠા. સભા સુંદર હતી. એક બાજુ સાંખીયોગી બહેનો અને કર્મયોગી બહેનો પણ સભામાં બેઠા હતા અને મહારાજ સભાને વાતો કરતા હતા. સર્વે સભા ભગવાન શ્રીહરિના મુખમાંથી નીકળેલી અમૃત જેવી વાતોને બડા પ્રેમ ભાવથી પાન કરી રહી હતી. એમાં અચાનક વાતો કરતા કરતા મહારાજે આ ઊંચી દ્રષ્ટિ કરી અને એકદમ આમ આકાશમાં જોઈ રહ્યા. પછી કંઈક કરના ઈશારા કરવા લાગ્યા, ભગવાનના ભક્તોને કંઈક લટકા કરતા હોય એવું લાગ્યું. નેત્રના મટકા અને નેત્રની શાન કંઈક કરી વળી એક નજરે પાછું એમનામ આકાશમાં જોઈ રહ્યા. પછી નેત્ર ફેરવી માથું ડોલાવીને વળી વાતો કરવા માંડ્યા. આવું મહારાજે ચિહ્ન કર્યું, ચેષ્ટા કરી, જે શબ્દોમાં આપણે એને કહીએ એ શબ્દો. સભામાં બેઠેલા બધાએ આ જોયું. બધાને એવું લાગ્યું કે આપણી સાથે બહુ પ્રેમભાવથી વાતો કરતા હતા અને અચાનક મહારાજે આ બધું શું કર્યું. પણ કોઈથી મહારાજને પૂછી શકાયું નહીં. પછી ઘણી વાર સુધી તો મહારાજે બધા સાથે આમ હામહામી બરાબર કોન્ટેક્ટમાં રહીને ખૂબ વાતો કરી અને પછી મહારાજે હવને ઉઠવાની આજ્ઞા કરી. સભા વિસર્જન થયું, બધા ઉઠીને પોતપોતાને આસેને ગયા અને મહારાજ પણ પોતાનો જ્યાં ઉતારો હતો પોઢવાનો ત્યાં એ ઓરડે ગયા. રાત્રિના 10 વાગ્યા હશે. રાજબા મોટીબા જીવબા વગેરે મહાપ્રેમી મુક્તો બધા ભેગા થયેલા અને એમને કાંઈ હક ન રહ્યું. બહુ મહારાજ સાથે પ્રેમ એટલે મહારાજની નાની મોટી ચેષ્ટા જાણવાની અને જિજ્ઞાસા બહુ રહે. મહારાજે શું કર્યું, આવું શું કર્યું, શું હશે. બહેનો એકબીજી એકબીજાને પૂછે કે મહારાજે આ સભામાં આ બધી ચેષ્ટા કરી એ શું કર્યું. તો કે મને નહીં ખબર. મોટી બાત તમને, તો કે મને નહીં ખબર. લાડુ બાત મને નહીં. રાજબા ના ના ના, બધી બહેનોને રહેવાનું નહીં કે આપણે મહારાજને પૂછવું છે, પૂછવું છે. રાતના 10 વાગી ગયા. બહેનોને રહેવાનું નહીં એટલે બહેનો બધી ભેગી થઈને મહારાજને ઉતારે આવી અને બરોબર એ ટાણે મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી અને મૂળજી શેઠ આદિ થોડાક હરિભક્તો મહારાજ પાસે બેઠા હતા. સંતો મહારાજ પાસે હતા એટલે બહેનોને જવાનું નહીં અને બહાર ઊભું રહેવાય નહીં, ચટપટી થાય. અને મહારાજ આગળ બેઠેલા બધા એટલા બધા બહેનોને નડ્યા કે ન પૂછો વાત. પણ હવે સંતો હતા એટલે બહેનોને પાછો સંતોનો મહિમા. બીજા કોઈક આડા આવે તો મનમાં મનમાં થોડીક ચોપડે ખરા કે ઘડીક તો મુવામાં આઘા જાઓ, અમારે કામ છે, દર્શન કરવા છે, કાંઈ સમજતા જ નથી. હવે કરવું હું, સંતો બેઠા છે. પણ બહેનોએ નક્કી કર્યું કે આજ તો પૂછવું જ છે. છેટે ઊભા રહ્યા, ઘણી વાર ઊભા રહ્યા પણ કાંઈ મેળ પડ્યો નહીં. એમાં કોઈ ભાઈ નીકળ્યા. કોઈક સંતો એવું કહે છે કોઈ ભાઈ નીકળ્યા એને બહેનોએ કીધું જાઓ ને અમારે દર્શન કરવા છે. અને કોઈક લેખક એવું લખે છે પછી રહેવાનું નહીં ને પછી એક નાની છોડીને મોકલી જા તું તારે જવાય. ત્યાં જઈને મહારાજને કે બહેનો દર્શન કરવા છે. પેલા એ જઈને વાત કરી કે મહારાજ ડોશીઓને દર્શન કરવા આવું છું. મહારાજ કે અટાણે 10 વાગ્યા ડોશીઓને કઈ હક નહીં લાગતું. સારું સંતો, હવે બેનો દર્શને આવે છે. સંતો કે હા મહારાજ. સંતો બધા ઉઠ્યા, સૌ સૌને ઉતારી ગયા, અને મૂળજી શેઠ તો મહારાજના ઢોલિયાના થડમાં જરા આડે પડખે થયેલા, દાળ ભાત વધુ ખાધેલા, તે આમ હાલીને આવેલા, થાકેલા, એટલે આમ આડે પડખે થયેલા. તે એમના મર્યા. સંતો ઉઠીને ઉયા ગયા. ત્યાં તો બહેનો આવી ગયા. તો મૂળજી શેઠ કે કાંઈ નહીં. પછી એ સર્વે ડોસ્યો આવી મહારાજને પગે લાગી. આપણા બધા શાસ્ત્રોમાં ડોસ્યો લખ્યું છે, એટલે હું એ પ્રસાદીનો શબ્દ વાંચું છું. ડોસ્યો રાજી રહે, ખાસ ડોહા રાજી રહે. કારણ કે મારે વિદેશમાં એક પ્રસંગ પડેલો અને જરા તોફાન થયેલું ઓલી સભામાં, કે આ સ્વામી ડોસ્યો ડોસ્યો અમને કેમ કહે છે એમ. અમે હું ડોહ્યો છીએ, યંગમેન છીએ એમ, એટલે યંગ વુમન કોલ, ખબર નહીં. એ લોકોને ગઢું થવું ગમે જ નહીં, ગમે એમ કરીને જુવાન રહે એમ. હાલી નો વખે તો મેકઅપ બેકઅપ કરીને આમ ટાઈટ શરીર બતાવે. અરે કાલ હવારે મહણિયામ જઈને રાખ થઈ જાઓ, દેહનું આટલું બધું હું અભિમાન. ફરિયાદ આવી હતી મારી પાસે કે સ્વામી અમને ડોસ્યો ડોસ્યો સભામાં કેમ કહે છે. એટલે મેં કહ્યું ભાઈ હવે અમે કરીએ શું, જે ગ્રંથો લખાણા છે મોટા સંતો જે કાંઈ બોલેલા એણે જે કાંઈ લખેલું એમાં ડોહ્યો ડોહ્યો જ લખ્યું, તો અમારે એ પ્રમાણે આદત છે, તો સમય પ્રમાણે આદત બદલવી જોઈએ. પછી મેં કહ્યું ભાઈ બધું આવું લખેલું છે. એટલે પછી એ વાત જ્યારે બહેનોમાં ગઈ ત્યારે બહેનો કહે તો પછી આ સ્વામીનો કાંઈ વાંક નથી, આગળના સ્વામીએ લખ્યું હોય એવું આ સ્વામી બોલે, આમાં આમાં હું અલ્લાહ કી ગોણી આગે છે ચલી આવતી, કોઈ વાત નહીં. પછી એ સભા તો ખુશ થઈ ગઈ, પણ આમાં જે અમુક અમુક હતા ને એને તો ગમ્યું જ નહીં. એ કે અમારી ડોસ્યોને તમારે ડોસ્યો કેમ કહેવાય. એટલે એણે અમારી ડોસ્યોને એમ નહોતું કીધું, પણ મારે આદત પ્રમાણે બોલાઈ ગયું. એટલે આવું બધું. પણ અહીંયા કહ્યું કે ડોસ્યો આવીને મહારાજને પગે લાગીને સૌ મહારાજ આગળ બેઠા, અને ત્યારે આમ એકબીજાને સામું જોઈને કે તંપુસન તક તંપુસન, એ તંપુસન મહારાજ કે જે પૂછવું હોય પૂછન બાપા, રાત ગઈ હોય હોવું છે. હે મહારાજ, રાજબા બોલ્યા પછી. રાજબા કે મહારાજ, આપણે કાળુભાર નદીને કાંઠે સભા હતી ને તમે વાતો કરતા હતા, એ બાબતમાં અમારે થોડુંક પૂછવું છે, અને તમે રાજી હો તો પૂછી પૂછી પૂછવું તું જ પાછું વિવેક કર્યો. રાજી હોત પૂછી પૂછી. ત્યારે મહારાજ કે શું પૂછવું છે. મહારાજ પૂછવું છે એટલું, તમે આમ અવળા બેસી ગયા વાત કરતા કરતા, નામ આકાશમાં જોયું, નામ નેત્રની કંઈક ચેષ્ટા કરતા હતા, નામ આમ આમ હાથના કંઈક લટકા કરતા હતા, અને પછી આમ એક ધારું જોઈ રહ્યા, ને આવું બધું કંઈક કરતા હતા, તે શું હતું એ અમને કોને. મહારાજ કે તમારે એ જાણીને શું પ્રયોજન છે. એટલે બાયું હું જાણી કે એટલે આજ કંઈ હક આવે એવું લાગતું નથી. તો કે ના ના, હિંમત ન હરાય, થોડોક તો પ્રયાસ કરવો પડે. મહારાજે કંઈ કહ્યું નહીં. પછી વળી મહારાજનો ઘડીક આમ બેહીને રાજીપો જોયો, આમ બહુ નેણમાં આમ કાંઈ આમ એવું ન લાગ્યું કે નથી કહેવું એવું, લીલા જેવું લાગ્યું. એટલે બહેનો એ ફરીને પૂછ્યું કે હે મહારાજ, એ તમે શું ચિહ્ન કર્યું. તોય મહારાજે ન કહ્યું. પછી થોડીક બીજી ત્રીજી વાતો કરી, ડોસ્યો એ આમ છે ને કાલે બહુ મજા આવીને ફલાણું આવ્યું ને એમ કરીને મહારાજને વાતે વળગાડ્યા, ને પછી પાછું પૂછ્યું ત્રીજી વાર, હે મહારાજ એ તમે શું કર્યું હતું. મહારાજને એમ થયું કે આ જાહે નહીં, હોવા દેહે નહીં, આને કીધા વગર છૂટક્યો નહીં. પછી મહારાજ બોલ્યા, તમારે જાણવું જ છે તો કહી દઉં. આહી અમે વિરાજીએ છીએ આ બ્રહ્માંડમાં, તે સર્વને અમારા દર્શન તમને થાય છે, પણ અમુક અમુક મોટા મોટા બ્રહ્માંડાધિપતિઓ મોટા દેવો અમને ઘણું સમજે છે, માને છે, અમારા ભાવ છે, પણ એને અમારા દર્શન થતા નથી. એટલે એ બધા દેવો ભેગા થઈને નરનારાયણ પાસે ગયા અને નરનારાયણને કહ્યું, કાંઈક કરો ને, મોરે હાલો ને, અમને પુરુષોત્તમ નારાયણના દર્શન થાય. શ્રી પુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડમાં પધાર્યા છે, પણ અમને દર્શન થતા નથી, માટે તમે કાંઈક કૃપા કરીને દર્શન કરાવો થાય. આમ નરનારાયણની લાગવગ કરી હાંધો કર્યો કહેવાય. પછી નરનારાયણ એ બધાને લઈને અમારે દર્શને આવ્યા હતા. હા, કે નરનારાયણ અમારે દર્શને આવ્યા હતા અને બ્રહ્મા શિવ ને વિષ્ણુ પણ આવ્યા હતા. નારદજી હતા, સનકાદિક આદિક મોટા મોટા ઘણા ઋષિ મોટા યોગીઓ હતા. તે તમને તો થોડીક વખત અહીં રહ્યા એમ જણાણું, એટલે તમને બધાને અમે થોડીક વખત આમ લટકા મટકા કર્યા એટલે એવું ઘડીક જણાણું, પણ એ તો ઘણા કાળ સુધી અહીં રહ્યા અને એણે ઘણો સમય અમારા દર્શન કર્યા અને અમે નેત્ર ફેરવા તે ઘણા બ્રહ્માંડના ઈશ્વરોને ફેરવી નાખ્યા, એટલે કે ટ્રાન્સફર કર્યું. વડતાલના મહંતને સુરતના મહંત બનાવ્યા અને સુરતના ને મુંબઈ મોકલ્યા, એમ બદલી કરી. એમાં કંઈક કરવી પડતી હશે એવું લાગે છે. એમાં જેણે જેણે અમારી આજ્ઞા માની હતી અને બરાબર વહીવટ હરખો હાંક્યો હતો તે ઉપર અમે રાજી થયા, એને જરા પ્રસન્નતા અમે આપી, અને જેણે જરા મનમાંનું કરવા માંડ્યું હતું એને થોડોક ઠબકો આપ્યો કે જાળવા જજો, તમારા ઉપર અમે છીએ, તમારી નીચે અનેક હશે પણ અમે તમને કંટ્રોલમાં રાખનારા બેઠા છીએ, માટે ઈશ્વરો થોડાક જાળવા જજો, એને ઠબકો આપ્યો. પછી અમારી આજ્ઞા લઈ અમને પગે લાગી અને તે નરનારાયણ વગેરે પોતપોતાના સ્થાને ગયા. એમ મહારાજે ડોશીઓ પાસે વાત કરી, એટલે મહિલાઓ પાસે વાત કરી. આવું બધું બન્યું કરિયાણામાં રાતે. પછી સર્વે બહેનો મહારાજની આજ્ઞા લઈને ઉઠી, અહીં તો ડોશીઓ જ લખ્યું છે, હું જરા સુધારો કરીને વાત. પછી સર્વે બહેનો મહારાજની આજ્ઞા લઈને ઉઠી નીકળી અને મૂળજી શેઠે આ બધી વાતો સાંભળી અને એને તો ગલગલિયા થવા માંડ્યા, સમજ્યા. હો, સંતો વૈયા ગયા, બધા વૈયા ગયા, ને આ વાત મહારાજની બહેનોએ ગમે એમ કરીને કઢાવી અને આ મને જાણવા મળી ગઈ. હાય, આવી વાત તો સાધુ ન જાણતા હોય કાંઈ, આ તો હું હતો જ મેં જાણી. એને આમ જરા પેટ નાનું એટલે આમ કાંઈ હમાતું નહોતું, ડબક ડબક થવા માંડ્યું, સમજ્યા. એટલે અમુક વાતો એવી હોય છે કે આપણા પેટમાં હમાય નહીં, પાત્ર નાનું ને વાત મોટી, પાત્ર નાનું ને વાત મોટી. એટલે હવે મૂળજી શેઠને એમ થયું કે ઓહો હો હો હો, કેવી અદ્ભુત વાત. પછી મૂળજી શેઠ એને ઠેકાણે રાત્રે જઈને હૂતા, પણ એમ જ થયા કરે કે કોને કહું, કોને પૂછું, કોને જણાવું કે મેં આ જાણ્યું છે. આવું માંડ્યું થવા, થાય કે ન થાય, આવું આપણે જીરવી ન શકીએ, ક્યારેય સાંભળી ન હોય એવી ગુપ્ત અને રહસ્યમય મહાન ઐશ્વર્ય પ્રતાપવાળી વાત કંઈક ભગવાનની આપણને જાણી, ભગવાને જણાવી, કોઈ સંતે કૃપા કરીને કહી, તો પછી એ હારી ટકવી કે પચવી કઠણ છે. પછી શેઠને તો જેટલી ઊંઘ આવી એટલી પછી સવારમાં ઉઠીને નાવા ગયા. તે રોજે તો બીજે આરે નાવા જતા કાળુભાન નદીના કરિયાણામાં, પણ આ દિવસે તો મૂળજી શેઠ જે આરે વ્યાપકાનંદ સ્વામી તથા સ્વરૂપાનંદ સ્વામી આદિ મોટા મોટા સમાધિ નિષ્ઠ સાધુ નાતા હતા એ આરે પૂગ્યા. તમને સમજાઈ ગયું ને હું કામ? એમ મનમાં એમ હતું કે રાત્રે જે વાત થઈ છે ને એ પૂછવી છે, મારે પૂછવું છે કે હાંજે મહારાજે વલું સભામાં આમ આમ કર્યું એ હું બોલો, લ્યો બોલો સ્વામી, તમે જાણતા હો તો કહી દો, લ્યો. મતલબ કે બંદો, એટલે આવું થયું. હવે આ તો સંતોની કસોટી લેવા ઉપડ્યા, નાના માણસે ક્યારેય મોટાની કસોટી કરવી નહીં, કોઈ દી નહીં. આપણો ધર્મ જ નથી કે એની પરીક્ષા આપણે કરવા જઈએ. જ્યારે જ્યારે આ દુનિયામાં નાનો વ્યક્તિ કોઈ મોટાની પરીક્ષા કરવા કે કસોટી કરવા ગયો છે ત્યારે એવી એણે પછાડ ખાધી છે, એવો એ મોટો પડ્યો છે કે એને જિંદગીભર ભૂલાય જ નહીં, અટાય જ જાય. આપણે કસોટી કોકની કરીએ, પરીક્ષા કોકની કરીએ, એ આપણાથી નાના હોય એની કરીએ, એમાં વાંધો નહીં, કરી શકાય, આપણો હક છે આપણાથી નાનાની કસોટી કરવાનો. પરંતુ મોટાની આગળ તો ડાયા રહેવાય, ન્યા ડાપણ ન કરાય, ક કસોટી કરવા ન જવાય કોઈ દિવસ. શેઠ તો વ્યાપકાનંદ સ્વામી વગેરે સંતો નાતા હતા ત્યાં ગયા. મૂળજી શેઠને આવતા ભાળીને વ્યાપકાનંદ સ્વામી આમ જોયું અને સ્વામી મનમાં મનમાં હસ્યા, આ તો બહુ મોટા સાધુ. મૂળજી શેઠે બિચારે આ એક વાત ઓલ્યા બહેનોને કીધી તે વળી સાંભળી લી, એમાંય હમાણેલી નહીં. અને હા સાધુ તો આવી બધી વાતો જાણે, કોઈને કહે નહીં. બહુ મોટા સાધુ. શેઠને જોયા, મૂળજી શેઠ બોલે ન બોલે એ પેલા વ્યાપકાનંદ સ્વામી કે આવો મૂળજીભાઈ, આવો શેઠ, કેમ છો? સ્વામી બહુ સારું છે. શેઠ તમે દાઢી તો બીજે આરે નાવા જાવ છો ને, આજ આ આરે કેમ નાવા આવ્યા? સ્વામી તમારા દર્શન કરવા આણીકર આવ્યો છું. સંતોને મનમાં મનમાં દાંત આવે છે, પણ હવે કરવું હું, આપણા હરિભગત છે, ઘરના છે, એટલે હવે બીજું તો કાંઈ કરાય નહીં. સ્વામીને મનમાં તો ઘણું થાય કે શેઠ તમે દર્શન કરવા આવ્યા છો, હું કરવા આવ્યા છો, બધી ખબર છે મને. કપટ કરોમાં કપટ કરોમાં હોય એવું બોલો મનમાં. સ્વામી ઓલાને કાંઈ કહેતા નથી અને કહેવાય જ નહીં કોઈને. એ આપણી કસોટી કરવા આવ્યો હોય, કપટ રાખીને વાત કરતો હોય તો એ સાંભળી લેવાય. હા હા હા, એને વિજય થયો એમ લાગે, એમ એને વિજયી કરીને મોકલાય. બીજું હું તાર કરવાનું કે સ્વામી આ અહીં દર્શન કરવા આવ્યો. ત્યારે વાપકાનંદ સ્વામી કે શેઠ દર્શન કરવા અને કંઈક પૂછવા, ખરું ને? એટલે શેઠની આંખ પોળી થઈ ગઈ. માળું અલ્યા અલ્યા, બે કામે આવ્યા છો ને? તો એ સાધુ સારા છે, એ માત્ર પૂછવા જ આવ્યા હતા, દર્શન તો કરેલા જ હતા. તો આ એટલું રાખ્યું કે દર્શન કરવા, એટલે તમે કીધું એ ખોટું નહીં, હાલો માની લીધું, દર્શન કરવા અને કાંઈક પૂછવા, ખરું ને? એટલે શેઠની આંખો પોળી થઈ ગઈ, ઊંડા ઉતરી ગયા. ત્યાં સ્વામી આગળ બોલ્યા, તે તમે તો મહારાજના ઢોલિયાના થડમાં હુતા હુતા એ સર્વે વાત સાંભળતા હતા, સાચું? હવે તો શેઠને મગજ ચક્રાવા ચડ્યું. અને વળી પાછા તમે એ વાત અમને પૂછવા આવ્યા છો, કેમ વાણિયાભાઈ? આવું બોલ્યા. હા વાણિયો કીધું, કેમ વાણિયાભાઈ? હા વાણિયા તો બહુ ડાયા હોય એમ કટાક્ષ કર્યો. તે સર્વે વાતની વાણિયા પાકી ખાતરી કરે, ખરું? માટે અમને પણ પૂછવા આવ્યા છો ને? ત્યારે મૂળજી શેઠ કે હા મહારાજ, તમને પૂછવા આવ્યો છું. તે મહારાજે એ સભામાં શું ચિહ્ન કર્યું તેની કૃપા કરીને વાત કહો, તો એ મૂકતા નહીં. આટલું અંતર્યામી પણે એને કહી દીધું તો એ મૂક્યું નહીં, પગે લાગીને ભાગવા મંડાય. પછી હવે હું ખાતરી કરવાની, પણ તો એમ થયું કે ના ના, સ્વામીના મુખેથી એ સાંભળીએ, સ્વામી કેટલું જાણે છે. આવું આ કાંઈ મૂળજી શેઠની આદત આવી છે એવું નથી, જેટલાને કાંઈક થોડી ઘણી અક્કલ છે ને બધા આવી હળિયું કર્યા જ કરે. અક્કલનું ફળ શું? હળિયું કરવી. ત્યારે વાપકાનંદ સ્વામી બોલ્યા, શેઠ બધા ઈશ્વરો નરનારાયણ પાસે ગયા હતા કે અમને પુરુષોત્તમના દર્શન કરાવો, એટલે નરનારાયણ ભગવાનના દર્શન કરવા માટે આ બધાને લઈને આવ્યા હતા. બ્રહ્મા હતા, શિવ હતા, વિષ્ણુ પણ આવ્યા હતા, નારદજી હતા, સનકાદિક આદિ ઘણા મુક્ત આવ્યા હતા. તે અહીં તો થોડો વખત રહ્યા હોય એમ જણાણું, પણ તે સર્વે તો ઘણા કાળ સુધી અહીં રહ્યા ને મહારાજે ઘણા બ્રહ્માંડોના અધિષ્ઠાતાઓને ફેરવી નાખ્યા, એની બદલી કરી, ટ્રાન્સફર કરી, આજ્ઞા પાળીથી એના ઉપર રાજી થઈને પ્રસન્નતા બતાવી, અને જે બરાબર આજ્ઞામાં નહોતા વર્ત્યા એને મહારાજે થોડોક ઠપકો દીધો. બરાબર છે, જે જે વાત મહારાજે રાત્રે કરી હતી ને એ બધી વાત એ જ પ્રમાણે વ્યાપકાનંદ સ્વામીએ જ્યારે મૂળજી શેઠને કરી ત્યારે મૂળજી શેઠ સમજી ગયા. મૂળજી શેઠ કે માળું, મહારાજ તો સર્વોપરી છે જ, પણ આ સાધુ હોય સર્વોપરી છે. આ હા, સાધુ હોય સર્વોપરી. છે સર્વોપરી, ખોટું નથી. સર્વોપરી ના હોય એ સર્વોપરી જ હોય ને. નેત્ર કમળને રે રાખી ઉઘાડા, ક્યારે ધ્યાન ધરીને રે બેસે જીવન બારે, ક્યારેક નેત્રના મટકા કરે, કાંઈક એવી બધી સમસ્યાઓ કરે, એમાં ઘણું રહસ્ય ભરેલું હોય છે. એક અદ્ભુત વાત આપને સંભળાવું. સ્વામી શ્રી અક્ષર પુરુષદાસજી સ્વામીએ આ વાત લખી છે. એકવાર અક્ષરધામમાં, ક્યાંની વાત છે આ, અક્ષરધામમાં મહારાજ પૂર્ણ પુરુષોત્તમ, સ્વામી એવું લખ્યું છે, પરિપૂર્ણ પુરુષોત્તમ શ્રી હરિજી મહારાજને કોઈ દિવસ નહીં ને આજ મટકું આવ્યું. એટલે કે એક દિવસ એક નેત્રે મટકું ભર્યું. હવે અક્ષરધામની વાતોને તો અક્ષરધામમાં જે રહ્યા હોય જેણે એ જાણ્યું હોય એને ખબર પડે. એક મટકું ભર્યું મહારાજે, તે સમયે અનાદિ મુક્તે કહ્યું, હે મહારાજ, આહી મટકું નહીં અને આપે આ મટકું ભર્યું, આપની એક આંખને મટકું થયું, એનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે આ એક આંખનું અમે મટકું ભર્યું, આ એક મટકામાં તો અમે પૃથ્વીને વિશે અધર્મનો નાશ કરી આવ્યા, ફૂટલા બ્રહ્માંડમાં જઈ આવ્યા, એકાંતિક ધર્મનું સ્થાપન કરી આવ્યા ને અનેક જીવને ધ્યાન ધરાઈ આવ્યા, ધારણા સમાધિ કરાવીને ધામો ધામના દર્શન કરાવ્યા ને પોતાના અનેક અમે ધામ બતાડ્યા ને મોટા મોટા મંદિરો બાંધ્યા તથા સંપ્રદાયના ગ્રંથ કરાવ્યા તથા મોટા જગન કરાવ્યા અને અક્ષરધામમાં જીવાત્માને ફૂટલા બ્રહ્માંડમાંથી આવવાની અમે સડક બાંધી દીધી ને આ મટકામાં અમે 49 વર્ષ 2 માસ અને 1.5 દિવસ સુધી પૃથ્વી ઉપર રહ્યા, 1.5 દિવસ વીતી ગયા છે. એવી રીતે મહારાજે વાત કરી. આમ ભગવાન સ્વામિનારાયણનું સદાય પોતાનું પ્રગટપણું અક્ષરધામમાં રહ્યા થકા અસંખ્યાત બ્રહ્માંડોને વિશે દેખાડ્યું છે. આ મહારાજની મોટાઈ છે. આ બધો મહિમા આપણા હૃદયમાં રહેતો નથી ને જો રહે તો અનાદિ મુક્ત થઈ ગયા વિના છૂટક્યો નહીં આપણે, પણ આ કાનેથી ઓલે કાને વયો જાય છે. આપણામાં કોઈ એવી પાત્રતા નથી, એવી ઊંચાઈ નથી, એવી મોટાઈ નથી કે આવી આવી મોટી વાતો આપણા હૈયામાં હમાય, ટકે અને અસરકારી નીવડે અને આપણે એનાથી કંઈક બદલાઈ જઈએ. આ તો બીજી વાતો સાંભળીએ, એમ આ વાતો સાંભળીએ છીએ, થોડોક આનંદ આવે છે ને તરત ખંખેરીને પાછા ખાવું પીવું હરવું ફરવું લહેર કરવામાં પડી જઈએ છીએ. શું આવ્યું તું ને શું ન આવ્યું કોને ખબર, હતા એવા ને એવા થઈ જઈએ છીએ. કેવી બધી આ મોટી વાતો છે, માથામાં માય એવી નહીં. આ વાતને આપણે રાખીએ, સમજીએ, જીવમાં ઘોળીએ, મનન કરીએ તો ગાંડા થઈ જવાય કે કોણ મળ્યું છે આપણને, કોનો આપણે કપાળે તિલક ચાંદલો છે, કોની આ ગળામાં કંઠી છે, કોનો હું ઉપાસક છું, કોનો હું સાધુ છું, કોનો હું ભક્ત છું, કોનું ધ્યાન કરું છું, કોની માનસી કરું છું, કોનો આશ્રિત છું, હું કોનો ગણાવું છું, સ્વામિનારાયણનો. સ્વામિનારાયણ કોણ કેવા, બધા રૂમાળા ઊભા થઈ જાય, કાંઈ આમ હક થાય નહીં. પછી ક્યાંય ધનમાં સ્ત્રીમાં વ્યવહારમાં હરામ જો મન લાગે તો, પણ આ વાત ખાલી સાંભળવા પૂરતી સંભળાય છે, કાંઈ અંદર અડતી નથી, ઉતરતી નથી, પચતી નથી, હજમ થતી નથી, ટકતી નથી. ખીર ખાય ને અને જો પચે ને તો એનું બ્લડ બને, શરીરમાં શક્તિ આવે, ઉર્જા આવે, પણ ખીર ખાય પછી પચે નહીં, જાડા થઈ જાય કાં ઉલટી થઈ જાય તો કાંઈ પોષણ થાય નહીં. વાત મનાય નહીં તો ઉલટી થઈ કહેવાય અને વાત ભૂલાઈ જાય તો જાડા થઈ ગયા ગણાય. આપણને કોઈ પોષણ આપે નહીં આવી લાખ વાત સાંભળીએ, કરીએ, વાંચીએ તો પણ. માટે વાતને પચાવતા આપણે શીખવું પડશે. એક વાત જ કલ્યાણ માટે કાફી છે. આ તો લાખ વાત સાંભળીએ તો એ વાસના જાતી નથી, ભગવાનમાં અખંડ વૃત્તિ રહેતી નથી. આપણે કઈ રીતે વાત કરી, કઈ રીતે વાંચી, કઈ રીતે સાંભળી ખબર નહીં. નેત્ર કમળને રે રાખી ઉઘાડા, ક્યારે ધ્યાન ધરીને રે બેસે જીવન બારે. પ્રેમાનંદ સ્વામી ધ્યાન મંદિરમાં પ્રકાશ 3માં લખે છે, હરિચેષ્ટા ભવ હરિની યહ કરની પરમ કલ્યાણ. ધ્યાન સે સુનિયે, હરિચેષ્ટા ભવ હરિની યહ કરની પરમ કલ્યાણ, સુને નારી નર પ્રીત કરી પાવે પદ નિર્વાણ. આ એક શબ્દ હલકો ન સમજતા, ઓર્ડિનરી સામાન્ય શબ્દ ન જાણતા, આપણે એને મહાભારે ખમ શબ્દો તરીકે લેવું પડશે. આજકાલના માણસો જે શેર શાયરીઓ લખે છે, આપણે એના શબ્દના વાઇબ્રેશનોથી હલબલીને તાળીઓનો ગડગડાટ કરી મૂકીએ છીએ, પણ આજકાલના જેવા તેવા શાયરોએ લખેલી શેર શાયરી શું તમારું મારું ધૂળ કલ્યાણ કરે? હજારો શેર શાયરીઓ એક એક શબ્દમાં હમાઈ જાય એવી આ નંદ સંતોની પંક્તિઓ છે, પણ એટલું આપણું લેવલ નહીં હોવાથી આપણે આના ઉપર ફિદા નથી થઈ શકતા, આના ઉપર તાળીઓનો ગડગડાટ નથી કરી શકતા. કેમ જે બહુ મોટું ઊંચું લેવલ હોય તો માથાથી ઉપર જાય, અને શાયરીઓનું અને આપણું લેવલ હરખું હોવાથી આપણને એ ફિલિંગ કરે છે. હરિચેષ્ટા ભવ હરિની યહ કરની પરમ કલ્યાણ, આ ભગવાનની ચેષ્ટા તો જન્મ મરણના દુઃખને હરણ કરે છે, પરમ કલ્યાણ કરે છે. સુને નારી નર પ્રીત કરી પાવે પદ નિર્વાણ. આહા, સર્વોપરી અક્ષર પદ તેહી પર શ્રી ઘનશ્યામ, બધાની ઉપર અક્ષરધામ અને એની ઉપર શ્રી ઘનશ્યામ. જે હરી અક્ષર બ્રહ્મ આધાર, અક્ષર બ્રહ્મના આધાર, તેહી આઈ બરખત સુધા પાવન પૂરણ કામ. પ્રેમાનંદ સ્વામીની એ ભાવના છે, એ માન્યતા છે કે એ અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અહીંયા આવ્યા, તેહી આય બરખત સુધા, એ અહીંયા આવીને અમૃત વર્ષા. બરખત સુધા અમૃત વર્ષા, શું અમૃત? એમની સ્વાભાવિક ચેષ્ટા રૂપી અમૃત એનો વરસાદ કર્યો એને. પાવન પૂરણ કામ. આમ તો ભગવાનની ચેષ્ટા સામાન્ય મનુષ્ય જેવી જ ચેષ્ટા હોય. જે જે મહારાજની સ્વાભાવિક પ્રકૃતિની વાતો આવે છે, એવી પ્રકૃતિ એવી ટેવ ઘણા માણસોમાં હોય, ન હોય એવું નહીં. ઘણાને આમ કંઈક છેડે રૂમાલને વળ દેવાની ટેવ હોય, ઘણાને હાથળ ઉપર આમ મુઠ્ઠીઓ મારવાની ટેવ હોય, આવું બધું ઘણાને હોય. પરંતુ માણસમાં આ બધું હોય અને ભગવાનમાં આ બધું હોય એમાં આકાશ પાતાળનો અંતર છે ભક્તો. એ હરખું કોઈ દી માનવું નહીં. આમ તો ભગવાને મનુષ્ય શરીર ધારણ કર્યું હોય ત્યારે સેમ ટુ સેમ મનુષ્ય જ લાગે, કોપી ટુ કોપી, એવું જ શરીર હોય, બીજાના જેવું જ. પણ એ હરખું ન હોય, એમાં બહુ ભેદ હોય. આગળ હું થોડીક એની વાત કરીશ. ક્યારેક ચમકી રે ધ્યાન કરંતા જાગે, જોતા જીવન રે જન્મ મરુડ દુઃખ ભાંગે. પ્રેમાનંદ સ્વામી આ પંક્તિ દ્વારા શ્રીહરિની સ્વભક્તો પ્રત્યેની વાત્સલ્યતા અને હિતકારીપણું જણાવે છે. તેથી તેઓ ધ્યાનના દિવ્યાનંદમાં મગ્ન હોય છતાં કોઈ ભક્તને મદદની જરૂરિયાત જણાય તો શ્રીહરિજી મહારાજ તત્કાળ ચમકીને જાગી જાય કે કોઈએ મને પડકાર કર્યો. ઊંઘતા હોય તો ભગવાન કોઈ દુખિયારાનો પોકાર સાંભળીને ફડકી ઉઠે છે અને તેની તે પીડા તરત મહારાજ ટાળે છે. અરે, કોઈ જન્મ મરણ કે આધિ વ્યાધિ ઉપાધિ વગેરેથી સંતાપ પામીને તપી ગયો હોય ને હૃદયથી જો ભગવાનને પોકાર કરે, હે નાથ, આ કામ મને બહુ હેરાન કરે છે, બચાવો બાપ, આ ક્રોધ મને છોડતો નથી, આ લોભની ઝીણી લુવાણ મને એવી કંડડે છે, રક્ષા કરો, તો ભગવાન છે ને ચમકી ઉઠે કે કોઈ કે મને હંભાઈ રહ્યો. આપણને કામ ક્રોધ લોભ મોહ પંચ વિષયની વાસના રસાસ્વાદ પરશ રૂપ વાસના પીડે છે, એની કોઈ દી બહુ પીડા થઈ હોય ને ભગવાનને પોકારી પોકારીને પ્રાર્થના કરી હોય એવું કોઈકના જીવનમાં હોય તો હોય, ન બને. ઘરમાં કાંઈક આર્થિક મુશ્કેલી આવી હોય, ધંધામાં બહુ મોટી ખોટ ગઈ હોય, કાં છોકરે કે છોકરીએ કાંઈક એવું ઊંધું વેતરી નાખ્યું હોય કે જો એ બહાર પડે તો આબરૂ જાય એવી હોય, તો રડી રડીને પોકારી પોકારીને પ્રાર્થના કરતા હોઈએ છીએ. પણ ભગવાન વિના બીજો ઘાટ થઈ જાય છે એની કોઈ દી વેદના થતી નથી, ને એની કોઈ દી રડી રડીને પ્રાર્થના કરાતી નથી કે આ કામનો મને ઘાટ થયો, આ ક્રોધ મને થઈ ગયો, આ લોભ મારામાં આવી ગયો, મને અનિતિના ઘાટ થઈ ગયા, કોકને છેતરવાના, કોકનું પડાવી લેવાના, અર 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 મહારાજ હું તમારો છું, તમે મારા હૃદયમાં બેઠા છો, તમને ન ગમે એવા વિચાર આવી ગયા, ધિક્કાર છે મને, મેં પાપ કરી નાખ્યું, માફ કરો, હે નાથ મારી વારે આવો, આ સંકલ્પો મારે હેરાન કરે છે, એમ રડીને કોઈ દી પ્રાર્થના આપણાથી અંતઃશત્રુથી રક્ષા કરાવવા માટે થઈ શકતી નથી. આ આપણી બહુ મોટી ખોટને બહુ મોટી નબળાઈ છે, બહુ મોટું અજ્ઞાન છે. અને જો આપણે પ્રાર્થના કરીએ, જ્યારે આપણા હૃદયમાં ભગવાન સિવાય બીજા વિચારો આવે, બીજું તાન ચડે, બીજા ભૂંડાઘાટ થાય, ભગવાનને ન ગમે એવા સંકલ્પો થાય, આજ્ઞા લોપવાના સંકલ્પ થાય, ત્યારે હૃદય ધંધણી જાય અને ભગવાનને આપણે પોકારવા માંડીએ. જેમ દ્રૌપદીની ભરસભામાં સાડી ખેંચાડી અને દ્રૌપદીએ પડકારો કર્યો કે મારી આબરૂ જઈ રહી છે, એમ જ્યારે આ કામ ક્રોધ લોભાદિક આપણી આબરૂ ખેંચતા હોય ત્યારે ભગવાનને પડકારો કરીએ, પ્રભુ દોડજો, આ લોકો કાંઈક મને તમારી આજ્ઞા ના લોપાવે, તો ભગવાન ચમકી ઉઠે. હો, ધ્યાન કરતા હોય તોય, સૂતા હોય તોય ઝબકીને જાગી જાય કે કોકે મને પડકાર્યો. અને રાજી એટલા માટે બહુ થાય કેમ જે આપણે ભગવાનને જે પોકાર્યા છે એ ભગવાનનું ગમતું કરવા માટે પોકાર્યા છે. આપણા ઇન્દ્રિયો અંતકરણ, આપણું મન આપણી પાસે ભગવાનને ન ગમતું હોય એવા વિચારો કરી એવું કંઈક કર્મ કરાવી નાખે, એના ભયથી આપણે પોકાર્યા, ભગવાનને બહુ વાલું લાગે. આ દેહની, આ લોકની નાશવંત બાબત માટે, ધન, સ્ત્રી કે છોકરા કે આબરૂ માટે, ધંધા માટે આપણે રડીને પોકારીએ છીએ તોય ભગવાન આવે છે, બચાવે છે, રાજી થાય છે, ચાલો મને પોકાર્યો ને. પણ જ્યારે પુરુષોત્તમ નારાયણને પામવા માટે એને ન ગમતી હોય એવી બલા આપણી ઉપર સવાર થતી હોય, એનાથી આપણને બચાવવા આપણે જ્યારે એને પોકાર કરીએ, ત્યારે એને કેટલું બધું વાલું લાગે. પણ કમનસીબ છે આપણા, આપણે જે વેળાએ ખરેખર ભગવાનને રડીને પોકારવા જોઈએ, બે હાથ ઊંચા કરીને દ્રૌપદીએ જેમ મહારાજને પોકાર્યા હતા એમ પોકારવા જોઈએ, નથી પોકારતા. પોકારવા જોઈએ ત્યાં નથી પોકારતા, પોકારવા પડે એવી જગ્યાએ એવા હેતુ માટે નથી પોકારતા. ધન માટે, આબરૂ માટે, સ્ત્રી માટે, છોકરા માટે, ધંધા માટે તો બહુ રડ્યા, પણ પરમાત્માની અખંડ સ્મૃતિ માટે, ભગવાનમાં જ અખંડ પ્રેમ રહે એને માટે ક્યારેય રડ્યા નથી. એ વેદના ક્યારેય અંદર હાલી જ નથી, ઉપડી જ નથી. હજી જેવું સમજવું જોઈએ એવું ભગવાનનું મહાત્મય, અર્થાત જેવું થવું જોઈએ એવું જ્ઞાન આપણને નથી. ભલે ને આટલી બધી કથાઓ સાંભળી, શિબિરો કરી, આત્મીય સભા કરી, ગોષ્ઠીઓ કરી, પણ હજી બરાબર જામ્યું નથી. જન્મ મરણની વ્યાધિથી, ઉપાધિથી કોઈ થાકીને પોકાર કરે, કામ ક્રોધ લોભાદિકની પીડાથી થાકીને કોઈ પોકાર કરે તો ભગવાન આવે છે અને એ બધા સંતાપને સમાવી દે છે. એક હરિભગત મને મળ્યા હતા, ફૂકલકડી એની કાયા છે, ગામ નામ નથી હું કહેતો, પણ એને ઘરે હું પધરામણી જીયાવ્યો છું. પહેલા આપણામાં આવતા હતા, પરંતુ અત્યારે બે પક્ષ થવાથી એ ઓ પક્ષમાં છે, સામેના પક્ષમાં છે, છતાં પણ એને મારે વિશે ભાવ તે મારી પધરામણી કરાવેલી. એણે એકવાર મને વાત કરી, એ પોતે એવું કહેતા હતા, આ વાત બધાને પ્રેરણા લેવા જેવી છે એટલે કહું છું. એણે મને વાત કરી, મને કે હું ગૃહસ્થ માણસ, મને એકવાર રાત્રે ભૂંડાઘાટ થવા માંડ્યા અને મારા મનમાં એમ કે મારે મહારાજ સિવાય બીજે ક્યાંય ધ્યાન દેવું નથી, પણ મારું ધ્યાન મહારાજમાં રહે નહીં, આ ડોળું ભાગે સંકલ્પ થવા માંડ્યો. મેં મારા મન હારે લડાઈ બહુ લીધી. માળા લઈને બેઠો, માળા ફેરવી, પુસ્તક લઈને બેઠો, વાંચવા માંડ્યો, પણ મનમાં જે વેગ ઉપડેલો ને એ વેગ મારો બેઠો સમે જ નહીં. રાત હતી, મને એમ થયું કે હવે કરવું હું, અને પછી બહુ પીડા ઉપડી. એક તો કામની પીડા અને બીજી પસ્તાવાની પીડા, બે આગ થઈ પેટમાં. કામની આગ હતી, એનો વેગ હતો, એની પીડા, અને એ પીડાને લઈને આવી પીડા, મને આવી ભાવના, આવા ઘાટ, આવી વાસના મારે ન હોવી જોઈએ, હું ભગવાનનો આશ્રિત છું, એની પીડા ઉપડી. બે પીડા ઉપડી, ક્યાંય રહેવાય નહીં, અને પછી તો મારો કોઈ આધાર નહીં, હું શું કરું? પછી ભગવાનને માંડ્યો પ્રાર્થના કરવા. મારી આંખમાંથી આહુડા આવ્યા જાય, મહારાજને માંડ્યો પોકારવા, રક્ષા કરો મહારાજ, મારી રક્ષા કરો, આ ભૂંડાઘાટથી મારી રક્ષા કરો, ગોપાલન સ્વામી, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કળાનંદ સ્વામી, હે મહારાજ, હે ભગવાન, આ નબળાઘાટથી મારી રક્ષા કરો. ગાંડો થઈ ગયો ને એમ માંડ્યો કરવા, એવા પોકાર કર્યા. અને મને કે આમ ઘડીક મેં આવી રીતે ભગવાનને પોકાર્યા ને પ્રાર્થના કરી, તો મને કે એવું થયું, એકદમ ટાટો શેરડો તેજનો આવ્યો અને મારા શરીરમાં, મારા હૃદયમાં એક સંચાર થયો, સરાટ કરતો હરવ્યો ગયો, અને હું થયું એકદમ અંદર શાંતિ, શાંતિ થઈ ગઈ, અને ટાઢું ટાઢું થઈ ગયું, અને અંદરથી મહારાજમાં હેત થઈ ગયું, ને એવા ભગવાન સાંભળવા માંડ્યા, અને ભૂંડાઘાટ માત્ર રજોગુણ, સંકલ્પ વિકલ્પ બધું સ્ટોપ થઈ ગયું. આવી ગયા મહારાજ, વારે આવ્યા, મહામોટા દુઃખથી ભગતને બચાવ્યા. પરંતુ આપણે આવા દુઃખને મહામોટું ભયંકર દુઃખ સમજતા નથી, આપણી મુશ્કેલ. આપણે ખાવા બેસીએ, સારી સારી વાનગી જમતા હોઈએ, અને જમતી વેળાએ ભગવાન ભૂલાય એવું લાગવા માંડે, હૃદયથી પોકારી પોકારીને પ્રાર્થના કરવા માંડી, એક મહારાજ આ રસાસ્વાદ મને તમારી મૂર્તિ ભૂલવાડશે, તમારું સ્મરણ ભૂલવાડશે, નામ ભૂલવાડશે, પ્રભુ વારે રહેજો, સાચે રહેજો, રક્ષા કરજો, તો ભગવાન હાજર થાય કે ન થાય, રક્ષા કરે કે ન કરે, પણ ભગવાનની કૃપાને આવો પ્રસાદ ક્યાંથી મળે, ન હોય એમ રસાસ્વાદમાં લુબ્ધ થઈને વળી પ્રસાદના વખાણ કરીને ખાવા જ માંડીએ, ભગવાનનું સ્વરૂપ યાદ રહે ખરું? વાલા ભક્તો, આ બધી વાતો મારે અને તમારે બહુ કામની છે, સમજવા જેવી છે. શ્રીજી મહારાજને જો આપણે હૃદયથી પોકારીએ અને ભગવાનની અખંડ વૃત્તિ માટે પોકારીએ, સતત ભગવાનમાં પ્રેમ વહ્યા કરે એને માટે પોકારીએ, તો આપણને ભગવાન એવી મદદ કરે, જેવી મદદ માગીએ એવી મદદ કરવા આપણે એના ભક્ત હોવાથી ભગવાન સદૈવ તૈયાર છે. હૂતા હોય તે ચમકીને ઉઠી જાય, ધ્યાનમાં બેઠા હોય તો ઝબકીને જાગી જાય. કેટલા દયાળુ, કેટલા દયાળુ, કેટલા ઉદાર, કેવા દયાળુ મહારાજ, શું એની વાત કરીએ. એક વાત કહેવા હું જઈ રહ્યો છું, આંખમાંથી આહુડ આવી જાય એવી આ વાત છે. હું આ વાંચતો હતો, મને બહુ વિચારો આવ્યા. બધા વિચારો ને બધી વાત કહેવાનો સમય નથી, પણ ધ્યાન દો, શ્રીજી મહારાજ કેવા દયાળુ ભગવાન છે. એક સમયને વિશે, શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં લીમડા તળે ઓટા ઉપર વિરાજમાન હતા. ગઢપુરની આ વાત છે. ગઢપુરમાં જે લીમડો છે ને દરબારગઢમાં, ત્યાં ઓટા ઉપર વિરાજમાન હતા. અને પોતાના મુખારવિંદની આગળ સર્વે સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. એ સમયે મહારાજ ચાલુ સભામાં થોડી વાર નેત્ર મીચી દિવ્ય ભાવ કરીને સ્થિર થઈ ગયા. સચ્ચિદાનંદ સ્વામી આ જોયું. સચ્ચિદાનંદ સ્વામીએ જોયું અને એકદમ સ્વામી આનંદમાં આવી ગયા. આમ આમ ગલગલિયા સ્વામીને થવા માંડ્યા. બાજુમાં કૈવલાત્માનંદ સ્વામી બેઠા હતા. એણે સચ્ચિદાનંદ સ્વામીને આમ બહુ પ્રફુલ્લિત જોઈને મનમાં આશ્ચર્ય માન્યું કે આ શું ઠહો માર્યો, શું છે સ્વામી? કૈવલાનંદ સ્વામી, મહારાજ અહીંથી ગયા, ખબર પડી તમને? કૈવલાત્માનંદ સ્વામી કે શું મહારાજ ગયા? આ બેઠા, તમે કહો છો મહારાજ ગયા, ક્યાં ગયા? એ સચ્ચિદાનંદ સ્વામી, આવું ખોટું ન બોલો. કૈવલાત્માનંદ સ્વામી, હું ખોટું નથી બોલતો, મહારાજ તો ગયા છે તે હું કહું છું, સાચું છું. ત્યારે કૈવલાત્માનંદ સ્વામી કે તમે હાવ ખોટું બોલો છો. શું કીધું? તમે હાવ ખોટું બોલો છો. આ સ્થિતિના ભેદ છે. ભગવાનને તો સમજતા સમજીએ, આપણાથી ઊંચી સ્થિતિવાળા સંતો ભક્તોને જો સમજીએ ને તોય બહુ થઈ ગયું. ત્યાં બહુ ડાપણ ન કરીએ ને આપણા અહમને કોડાને થોડોક મારી ઠમઠરીને હેઠો બેહાડીએ અને મોટાની વાતને સાચી માનીએ ને તોય જાણીએ કલ્યાણ થાય, પણ એવું ન થાય, અઘરું છે. દાપણ હાથ પ્રકારનું આવડે, પણ પોતાના અહમને હેઠું બેહાડવાનું જે દાપણ છે ને એ જ એની પાસે ન હોય. કોકની ખામી કાઢવાનું દાપણ હજાર પ્રકારનું હોય, પણ પોતાની ખામીને ટાળવાનું દાપણ જો આપણે શીખી જઈએ ને રંગ રે બાપા. ખોટું હું કામ બોલો છો? કે કૈવલ્યાત્માનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામીને કહે છે ખોટું કેમ બોલો છો, મહારાજ તો આ બેઠા. તો કે ના, મહારાજ ગયા. હાવ ખોટું બોલો છો તમે, કહે છે. જોયું તમે, થાય કે ન થાય આવું? આપણે ઠોંચ થાય કે ન થાય? થાય. હાવ ખોટું બોલો છો એવું કીધું ને ત્યારે સચ્ચિદાનંદ સ્વામી કહે, સ્વામી તમને યથાર્થ મહારાજનો નિશ્ચય નથી. અને આમ જ્યારે ના પાડીને ત્યારે એમને બહુ અહમું લાગ્યું, મારે નિશ્ચય નથી. આ ઉપાધિ પછી આપણને અંતકરણમાં ડખો થાય, ભજન થાય નહીં, સંકલ્પના વાવાઝોડા હાલે ને એમાં પાછા જો કોક એમ કહે ને કે તમને નિશ્ચય નથી, મહિમા નથી, તો પાછી એવી અંદર રીણ ચડે, અવળું સમજવા નથી, એક બાજુ રહ્યું, ઉલટાની દાજ ચડે. એટલે આમ હામું જોયું કૈવલાત્માનંદ સ્વામીએ કે સ્વામી મારે નિશ્ચય નથી. સ્વામી કે ઉભા રે ઉભા રે, આકળા ન થશે. કોઈ ભક્ત દેહ મૂકવાનો હોય અને તેને મહારાજ તેડવા ગયા હોય, સાંભળજો, અને તેની ખબર હમણાં આવે તો તમારા માન્યામાં આવે કે નહીં? બોલો, આવે કે ન આવે? ત્યારે કૈવલાત્માનંદ સ્વામી કે એમ થાય તો વાત ખરી, એમ હોય તો માનો. એટલામાં મોટી દિલ્હીએથી સમાચાર આવ્યા કે રામ ખાચરે દેહ મૂક્યો. સમાચાર આવ્યા સભામાં. જેવા સમાચાર મહારાજે સાંભળ્યા એટલે મહારાજ રામ 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 ભારે કરી આવું બોલ્યા. મહારાજ દિવ્ય ભાવે એને તેડવા ગયા હતા. સચ્ચિદાનંદ સ્વામીએ આ નજરે જોયું હતું એટલે તો કૈવલાત્માનંદ સ્વામીને કહ્યું. તો પણ હાવ અજાણ્યા થઈને રામ 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 રામ, અરે રામ રામ રામ. રામ ખાચર બહુ હારા હતા. ઓહો હો, એણે દેહ મૂકી દીધો, આવા હારા માણા વૈયા ગયા, રામ 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 રામ. આવું સભામાં બોલ્યા. એવી રીતે મહારાજે ખરખરો કર્યો ત્યારે સચ્ચિદાનંદ સ્વામીએ કૈવલાત્માનંદ સ્વામીને કહ્યું, હવે તો વાત સાચી ખોટી, હવે ક્યાં જવું? સ્વામી બોલ્યા કે હમણે દેહ કોક છોડશે એના સમાચાર આવશે, તાર માનશો? આવ્યા, હવે તો માનવું પડ્યું. ત્યારે કૈવલ્યાત્માનંદ સ્વામી હું બોલ્યા, ખબર છે, હવે એ વાત તો ખરી, પણ તમે તો દિવ્ય ભાવ દેખો અમે કઈ દેખતા નથી, અને તમે તો નિશ્ચયની ના પાડો છો. જોયું તમે, બે ની ચર્ચા જોજો, એમાં ઘણું બધું સમજાવી જાય એવી આ ચર્ચા છે. તમે તો પછી કે છે, તમે દિવ્ય ભાવ છો તે દેખો, અમે કઈ દેખતા નથી, અને તમે તો નિશ્ચયની ના પાડો છો, તો પેલા કેમ ન માન્યા? હવે અટાણે તમે કહો છો તમારે દિવ્ય ભાવ છે દેખો, તો પેલા આ પાડવી હતી ને? આ બરોબરિયાપણું છે. બરોબરિયાપણું જયારે થઈ જાય ને, ત્યારે વાતે વાતે ડખો થાય, કોઈ વાત હવળી પડે નહીં, કોઈ વાત માન્યામાં આવે નહીં. અને કોઈ દી મોટાની સાથે બરોબરીઓ જે થયો હોય ને, એને મરે ત્યાં સુધી સુખ અંતરમાં થાય જ નહીં. અર્ધબળેલા કાષ્ટની જેમ ધૂંધવાયા જ કરે, એમ જ મરવાનું હોય એને. એને નસીબમાં એવું હોય તો પછી શું કરે? તમે તો દિવ્ય ભાવ છે દેખો, પણ તમે મને નીચેની ના પાડો છો. હવે નીચેની ના પાડીને એને બહુ વાગ્યું. પછી સચ્ચિદાનંદ સ્વામીએ વાળ્યું. સચ્ચિદાનંદ સ્વામી કહે, દિવ્ય ભાવ તમને નથી દેખાતો એવા નિશ્ચયની હું ના પાડું છું, પણ બીજો નિશ્ચય તો તમારે છે. તકે તો બસ, હા એમ, હા તો બરાબર. હ, મારી તમારી કથાઓ એવું નથી લાગતું? હમ, તો બરાબર એમ. પણ પછી ધીમે રહીને સચ્ચિદાનંદ સ્વામી બોલ્યા, ધીમે રહીને, પણ સ્વામી દિવ્ય ભાવ નથી દેખાતો ને એ પણ જાણ્યો જોઈએ. આટલું કીધું ધીમે રહીને, દિવ્ય ભાવ નથી દેખાતો ને એ જાણ્યો જોઈએ, કે એ કસર ટાળવી જોઈએ એમ. નિશ્ચય છે સારું, પણ દિવ્ય ભાવ આપણામાં પ્રગટ થઈ જાય એવો નિશ્ચય કરવો જોઈએ સ્વામી. પછી આટલી વાતમાં તમે આમ છે એમ કરીને પછી આમ થોંટે મોઢું લાલ રાખીને હવની આરે આમ મોટા રહ્યો હોય તો ઠીક છે, બધાને એવી જ ટેવ હોય છે દુનિયામાં, સત્સંગમાં બધે. વાલા ભક્તો, આમાંથી જે શીખવા જેવું છે, જેને કામનું છે એને પકડી લેવું, સમજી જવું, નહીંતર દુઃખ જીવનમાં માથે કાયમ બેઠા રહે, ખોપડું ખાલી જ નહીં થાય દુઃખથી. હવે જે મારે વાત કરવી છે એ વાત આ છે. આ રામ ખાચર ને તમે ઓળખો છો, જેને શ્રીજી મહારાજ તેડવા ગયા અને સચ્ચિદાનંદ સ્વામીએ નજરો નજર ભાળ્યો, અને મહારાજ જેને વિશે એવા શબ્દો બોલ્યા કે રામ ખાચર તો બહુ સારા માણસ હતા. એ રામ ખાચર ને ઓળખો તમે? પાયખાનામાં તરવાલ લઈને સ્વામિનારાયણ ભગવાનનું માથું વાટી નાખવા બેઠા હતા એ આ રામ ખાચર. બોલો, સ્વામિનારાયણ ભગવાનનું ખૂન કરવાનું જેણે વિચાર્યું હતું એ, પણ જેણે સ્વામિનારાયણ ભગવાનને મારવા માટે પાયખાનામાં બેહાડ્યા હતા આ રામ ખાચરને, પોતાના ભત્રીજાને, એ જીવા ખાચરને પણ ભગવાન સ્વામિનારાયણે માફ કર્યા ને એને ભગવાને અક્ષરધામ આપ્યું, તો રામ ખાચર તો એના ચડાવેલા ભોળપણમાં આવી ગયેલા હતા, એને ભગવાન સ્વામિનારાયણ માફ કરે અને તેડવા જાય, એમાં શું કેવું? આ છે સ્વામિનારાયણ ભગવાનની દયા. આ છે એમની મોટક, આ છે એમનું પુરુષોત્તમપણું. ક્યાંય જોવા ન મળે, ક્યાંય જોવા ન. માથું વાઢવા આવેલા ના ભગવાનને માથા નથી વાઢ્યા, એના મગજ બદલ્યા, એની ગેરસમજણ ટાળી અને એનું કલ્યાણ કર્યું, એ છે સર્વોપરિતા. બીજા અવતારમાં જો કોઈ આવી રીતે માથું વાઢવા બેઠો હોય તો શું કરે? હે, જ્ઞાન પૂરું કરી દેવું એનું. પણ આ તો અવતારી છે, સ્વામિનારાયણ ભગવાન છે. કેટલી દયા, કેટલી મોટપ, કેટલી હદે માફ કરવાની સામર્થ્ય છે જુઓ તો ખરા. આપણે કોઈકને થોડુંક માફ કરવું હોય ને તોય જિંદગીભર માફ નહીં કરી શકતા, એ મને વાત ન કરતા. એવું ભૂલી જાય ને, જવા દે, ના એ હું નહીં ભૂલી શકું, આ તમને કીધું, આવું થાય છે આપણે. મહારાજની મોટાઈ તો જુઓ. વાલા ભક્તો, हरि का जो योग सब चरित्र है मोक्ष ही तब जिय को करे निरो जो निर्दोष जाने हरि। हरि का जोग अजोग એટલે કે ભગવાનના યોગ્ય કહેવાતા હોય એવા કે અયોગ્ય જણાતા હોય એવા સબ ચરિત્ર હે મોક્ષ હિત। બધા ચરિત્ર લીલા નખરા ચેષ્ટા બીજાના કલ્યાણ માટે છે, બીજાના કલ્યાણ માટે છે, એ સ્વભાવને વશ નથી, ચાઈને જાણીને કરે છે, કુટેવ નથી। માણસમાં હોય એ કુટેવ કહેવાય, સ્વભાવ કહેવાય, આ ભગવાનની લીલા કહેવાય। સબ ચરિત્ર હે મોક્ષ હિત જીયકુ કરે નિરોગ, એ ભગવાનના ચરિત્ર નખરા જીવને નિરોગી બનાવે છે, એના સર્વે દોષો ટાળી કામ ક્રોધ મોહ વાસના બાળી જીવને શુદ્ધ બનાવે છે અને પોતાનું સ્વરૂપ પામે એવો પાત્ર પુરુષોત્તમ પોતે કરે છે। જો નિર્દોષ જાને હરી, એક જ શરત છે, જો નિર્દોષ જાને હરી, જો ભગવાનને નિર્દોષ જાણે તો શ્રીહરિ સંત નિર્દોષ સદા, એવું પણ એક પાદ છે વચનામૃતમાં। એક વાત એવી આવે છે કે જો હરિભક્તનો અવગુણ લેશો તો સંતોનો પણ આવશે, અને સંતોનો અવગુણ લેશો તો મોટામાં મોટા સાધુ હશે ને એના અભાવ અવગુણ આવ્યા જ કરશે, અને એ વાત એટલે નહીં અટકે એમ પુરુષોત્તમ પોતે બોલ્યા છે। જેનું એ ધ્યાન ભજન કરે છે ત્યાં સુધી અવગુણ અવગુણનો રેલો પોકશે, ભગવાનનો પણ અભાવ આવશે કે મહારાજને આમ ન કરવું જોઈએ ને આમ ન બોલવું જોઈએ ને આમ ન હોવું જોઈએ, કેમ જે આપણને તો આવી ટેવ પડી ગઈ છે, અખંડ બુદ્ધિમાં લાગટ ડાપણ જ હાલ્યા કરે છે, નહીં દિવ્યતા, નહીં મહિમા, નહીં પ્રેમ, નૈરું ડાપણ। ડાપણ કરવા જેવું હોય એ જગ્યાએ હોય, પ્રેમ રાખવા જેવું હોય ન્યાય ડાપણ, મહિમા રાખવા જેવું હોય ત્યાંય ડાપણ, મરજી પાળીને આધીન થવાનું હોય ન્યાય ડાપણ, બધી જગ્યાએ ડાપણ નક્કી ચોટલી સુધી। તો પુરુષોત્તમ નારાયણ સાથે આપણું ડાપણ કેમ નહીં અથડાય? જેનું ધ્યાન ભજન કરે છે એનો પણ અભાવ આવશે, આવું મહારાજ બોલ્યા છે। એ તો સારું છે મહારાજ અહીંયા આપણી સમક્ષ મનુષ્ય દેહે આ બધી લીલા નખરા નહીં કરતા, અને જો કરતા હોય ને તો મારા તમારા જેવાના કેટલાયના મગજ છે ને ધમધમી જાય, વિચારી વિચારીને આમ હું કામ ને એમ હું કામ ને તેમ હું કામ, પિત્ત વધી જાય, એસિડિટી થઈ જાય, અને જો આપણે એની લીલાને પચાવી શકીએ એવા હોત ને તો એ જે દી પૃથ્વી ઉપર હતા ને તે દી આપણને જન્મ આપેત ને હારે રાખત, બહે વર પછી જન્મ આપ્યો ને એનો હેતુ જ છે કે આપણે એની હારે પોહાઈ એવા હતા જ નહીં, ડાપણ કરીએ એવા હતા, એટલે મહારાજે બહે વર પાછા રાખ્યા। 200 વર્ષ જૂની થઈ ગયેલી વાત હવે આપણને પચશે, બહુ વાંધો નહીં આવે। અને મહારાજની વાત છોડો, ગોપાલ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કવાન સ્વામી ભેળા હોત ને તોય હાંજ પડે એમાં હો ખામીઓ કાઢત, અને દુખી દુખી જ રહેત મરે ત્યાં સુધી। માટલે મહારાજને મળેલા, એના મળેલા, એના મળેલા, એના મળેલા બધા વૈયા ગયા પછી આપણને જન્મ આપ્યો, ઘઉ વાંધો નહીં, ટીપા બરાબરનો આપણે જાતના જીવ હખણા મરી એવા નહીં। આપણને બહુ અહમ છે, બહુ આપણને પોતાનું માન છે, પોતાની આવડતનું માન છે, બુદ્ધિનું માન છે, સમજણનું માન છે, એટલે તો દુઃખી થાય છે, એટલે તો શાંતિ નથી, ભજન થતું નથી, હખ થતું, દખ કોઈ દી મટતું નથી, આવું છે। જો નિર્દોષ જાણે હરી, જો પરમાત્માને નિર્દોષ જાણે તો કામ પૂરું થઈ જાય। ક્યારેક ચમકી રે ધ્યાન કરંતા જાગે, જોતા જીવન રે જન્મ મરણ દુઃખ ભાગે। વાલા ભક્તો, આના ઉપર આપણે વાતો સાંભળી, હવે બીજા પદની ચોથી કડી પોતા આગળ રે, સભા ભરાઈ બેસે સંત હરિજન રે, સામું જોઈ રહે છે. આ પંક્તિમાં પ્રેમાનંદ સ્વામી સંતો ભક્તોને પ્રગટ પરમાત્મામાં જે અનેરું આકર્ષણ હતું, એટેચમેન્ટ, એ જણાવે છે. શ્રીહરિની મૂર્તિમાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણ કરતા પણ અનંત ગણું મોહક આકર્ષણ છે. આ પૃથ્વીમાં છે ને ગ્રેવિટી, એના કરતા તો મહારાજમાં અપાર આકર્ષણ છે. અને એ પણ અલૌકિક, લૌકિક નહીં, અને એ પણ આહ્લાદક, અને એ પણ આત્મતૃપ્તિકારક. તેથી જ સંતો ભક્તો શ્રીહરિને જોતા જ રહેતા, જોય જ રહેતા, ધરાતા જ નહીં. ઘણા સંતો ભક્તો તો પ્રભુજી પડી ગયા હોય છતાં એમના ધ્યાનમાં નિમગ્ન રહેતા, સભામાં બેઠા હોય ત્યારે પણ સંતો ભક્તો શ્રીહરિના દર્શનાત્મક ધ્યાનમાં નિમગ્ન રહેતા હતા. ભગવાનના દર્શનમાં ડૂબેલા રહેવું એ પણ ધ્યાન છે, દર્શન કરવા એ પણ ધ્યાન છે, મૂર્તિ સામું જોઈ રહેવું એ ધ્યાન છે. એવું નહીં માનવાનું કાંઈક વેચીને ટાઈટ બેસીએ ત્યારે ધ્યાન કહેવાય. નડિયાદમાં એક માવજીભાઈ મિસ્ત્રી હતા. પેલી રેકડી આવે ને એ રેકડી પોતે રાખતા, અને કોઈ માલ ખરીદે દુકાને તો ત્યાંથી રેકડી નાખીને એને ઘરે પગાડવાના રેકડીના ભાડા કરતા નડિયાદમાં. ક્યારેક ક્યારેક અમે બજારે નીકળીએ તો માવજીભાઈ ને એના ઘરના બે જણા આમ રેકડીએ જૂતેલા હોય ને રેકડીમાં ગણ્યો ભરી હોય ને આવેલા જતા હોય, એવા અમે દર્શન કરેલા. પણ એ માવજીભાઈને નડિયાદ મંદિરમાં ભગવાનની મૂર્તિને સામું જોઈને બેસી રહેતા ત્રણ ત્રણ ચાર ચાર કલાક સુધી મેં જોયા છે. આમાં ઘણાએ જોયા છે, નડિયાદના હરિભગતને ખબર છે. બેહરે સામું જોઈ મંદિરમાં મૂર્તિને સામું ભલોઠીવાળીની ઠાકતા ત્યારે મને ખબર છે, આમ બેહતા, આમ પગ લાંબો કરીને બેહે, આમ ઊંચો કરીને બેહે, પણ એમને મૂર્તિ જોઈ રહેતા. એક ચક્ષુની મૂર્તિ છે શ્વેતાંબર વસ્ત્રવાળી નડિયાદ મંદિરમાં, એક જ ચક્ષુની મૂર્તિ છે. બે આંખેથી મહારાજ સામું જોઈ રહ્યા હોય ને આપણે એની સામું જોઈ રહ્યા એવું બી નહીં. મહારાજનું મોઢું આમ, પણ એને શું રસ આવતો હશે તન તન ચાર ચાર કલાક સુધી એમના મહારાજ સામું જોઈ રહેતા હતા. આ ધ્યાન છે. શું છે? જો ભક્તો આંખો વીંચીને ધ્યાન કરી શકીએ એવી આપણી સ્થિતિ ન હોય તો આ રીતે થાય કે ન થાય? થાય કે ન થાય? પણ થોડી વાર મંદિરમાં મહારાજ સામું બેસીએ ત્યાં તો કીડીયું ચડે એમ થાય, ગાલો ને જાય કંઈક જોવા, રખડવા, ફરવા. કેમ જે માય ભક્તિ નહીં, મહિમાન નહીં, એ શું ધૂળ મહારાજની સામું જોઈને બે? એ તો કોકની સામું જોશે જઈને ભાત. આ દર્શનાત્મક ધ્યાન કહેવાય. બસ એવા દર્શનમાં નિમગ્ન રહેતા, મટકું પણ મારતા નહીં, એમ દર્શન કરવા, એને જ ત્રાટક ધ્યાન કહે છે. ધ્યાનના ઘણા પ્રકારો પૈકી એક ધ્યાનનું નામ છે ત્રાટક. મહારાજની મૂર્તિ સામે એક નજરે જોઈને સ્વામિનારાયણ 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 મટકું માર્યા વગર 10 મિનિટ 15 મિનિટ બેસવું, એને કહેવાય ત્રાટક ધ્યાન. ઘણા ભક્તો ત્રાટક કરતા હોય છે. આનાથી ઇન્દ્રિયો વશ થાય, મન વશ થાય, ભગવાનમાં હેત થાય, અને કંઈક અલૌકિક અનુભૂતિ પણ થાય. આ ત્રાટક ધ્યાનનો બહુ મોટો મહિમા છે. શ્રીજી મહારાજના મુખારવિંદ રૂપ ચંદ્રમાં સામા ચકોરની પેઠે સર્વે ભક્તજન જોઈ રહ્યા હતા. કારિયાણીનું પહેલું વચનામૃત એમાં આ વાક્યો લખ્યા છે. મહારાજ મંચ ઉપર બેઠા હતા, આગળ સંતો ભક્તોની સભા ભરાઈને બેઠી હતી, અને શ્રીજી મહારાજના મુખારવિંદ રૂપ ચંદ્રમાં સામા ચકોરની પેઠે સર્વે ભક્તજન જોઈ રહ્યા હતા. કોની પેઠે? ચકોરની. આપણે જોયું નથી, સંતો એમ કહે છે કે ચકોર પક્ષી રાતે વૃક્ષની ડાળ ઉપર બેઠું હોય, ચંદ્રમાં ઉગે એટલે એની હામું હામું જોઈ રહે, ચંદ્ર ઊંચો ચડતો જાય એમ એનું મોઢું ઊંચું ઊંચું થતું જાય, ચંદ્રમા માથે આવે તો આમના ઊંચે ઊંચે જોઈ રે, પછી ચંદ્રમા આમ નમે તો એ આમ નમતું 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 છેવટ પડી જાય. પણ ચંદ્રમાંથી એની દૃષ્ટિ તૂટવા ન દે. એટલે આ ઉપમા દેવાય છે કે ચંદ્રમાની સામુ જેમ ચકોર જોઈ રે એમ આખી સભા કાર્યાણીમાં મંચ ઉપર બેઠેલા મહારાજની આમ એક નજરે જોઈ રહી હતી. અદ્ભુત વાત છે. આ છે શ્રીજી મહારાજનો પ્રતાપ, મહિમા, મહારાજનું સુખ. સિદ્ધાનંદ સ્વામીની ચેષ્ટામાંથી થોડીક પંક્તિઓ.
સભામાંથી ઉઠવાની જ્યારે તૈયારી કરે, સભામાંથી ઉઠવાની જ્યારે તૈયારી કરે, સભામાંથી ઉઠવાની જ્યારે તૈયારી કરે,
સભામાંથી ઉઠે અને જાય અને કાં તો મહારાજ સભામાં પધારે ત્યારે ભૂલ્યા વિના કાં તો જય સચ્ચિદાનંદ કહે, કાં તો જય સ્વામિનારાયણ કહે, મુનિઓને વંદન કરે. આવી મહારાજને સ્વાભાવિક પ્રકૃતિ હતી. પોતા આગળ રે, સભા ભરાઈ બેસે, સંત હરિજન રે, સામો જોઈ રહે છે. ચોથી કડી ફિનિશ, કડી પાંચમી બીજા પદની, ધ્યાન ધરીને રે બેઠા હોય હરી પોતે, સંત હરિજન રે તૃપ્ત ન થાય જોતે. આ વર્ણન લગભગ આવી ગયું. ચંદ્રમા રૂપ મુખારવિંદ સામુ ચકોરની જેમ ભક્ત જોઈ રહે તૃપ્ત થતા જ નહીં. ક્યારેક ક્યારેક તો મહારાજ આખી રાત બેસતા અને સંતો પણ આખી રાત મહારાજની સામે જોઈને બેસતા, આખી રાત દર્શન દેતા અને સંતો આખી રાત દર્શન કરતા. કેવી હશે એ મજા, કેવું હશે એ હેત, કેવું હશે એ સુખ, કલ્પના તો કરો, કલ્પના કરો. ગમે એવું માયામાં હેત હોય, માયામાં આખી રાત આમ સામું જોઈને બેસી રહેવું પડે ને તો એને ભી પડી જાય ને કંટાળો ચડે. પણ આ સંતો હવારો હવારે હામું જોઈ રહેતા, મટકું ન મારે કંટાળો કે થાક લાગે ને, કેવી હશે એ મૂર્તિ, કેવું એમાંથી સુખ આવતું હશે, કેવા મહારાજ રાજી થતા હશે, કલ્પના કરો. અને પ્રભુએ કેવા દયાળુ, પોતાના ભક્તોને પોતાની મૂર્તિનું દર્શન દેવા, સુખ દેવા આખી રાત ઉજાગરો કરીને બેહી રહે. તમે વિચાર તો કરો, અરે આ જગતમાં મોટા મોટા માણસ આપણા માટે 5 મિનિટ નો બેહે સાહેબ, આખી રાત બેહી રહે, એ છે પૂર્ણ પુરુષોત્તમ. આવા ભગવાન મળ્યા છે આપણને, આવા ભગવાન મળ્યા છે. એટલે આ ખાટી ગયા છીએ, ખાટી આવી ગયા. હરિકો વદન કમલ અતિ શોભે, સંતો મહારાજ આમ જોઈ રહ્યા હોય. હરિકો વદન કમલ અતિ શોભે, કોટી ચંદ રવિ જોઈ લોભે. શીતલતા હરિ વદન મે જેતી, કોટી ચંદ મે નહીં હે તેતી. ભાઈ ભાઈ, પ્રકાશ રહે એક અંગ મે અપારા, કોટી રવિ તેજ હોત લગારા. એક અંગમાં એટલો બધો શીતળ શાંત આહલાદક પ્રકાશ છે, કરોડો સૂર્ય ઝાંખા થઈ જાય એવો. એસે પાત્ર જો જન રહાવે, તાકુ 130 વિધ દેખાવે. આવા દર્શનના જે કોઈ પાત્ર બન્યા હોય એને મહારાજ આવું દિવ્ય તેજોમય દર્શન આપીને આનંદથી છલકાવી દેતા. આઈએ પર્વતભાઈની વાત તમે સાંભળેલી છે, તેમ છતાંય એ રસ લૂંટ્યા જેવો છે. પુનઃ પુનઃ આપને આગળ રજૂ કરું છું. પર્વતભાઈ અનજળ વિના 7 દિવસ ગઢડામાં રહ્યા હતા. વાત સાંભળીને, પર્વતભાઈ એકવાર ગઢડામાં આવ્યા હતા અને 1 મહિનો રોકાયા હતા. ત્યારની આ વાત છે. એ વખતે એમણે 7 દિવસ માત્ર મહારાજની મૂર્તિના દર્શનથી તૃપ્તિનો અહેસાસ કર્યો હતો. અન્નની જરૂર નહોતી પડી, જરાય નબળાઈ નહોતી આવી. પર્વતભાઈના ઘરના મુક્તારાજ રાધાબાઈ તે દિવસે પર્વતભાઈની સાથે આવ્યા હતા. હરજી ઠક્કરને ઘરે એક જુદું મકાન હતું, એમાં રાધાબેનને ઉતારો આપ્યો તો એ ત્યાં રાંધી જમીને ભજન કરતા. અને મહારાજના મનમાં એમ કે પર્વતભાઈ ઘરના માણસ અહીં આવ્યા છે તેથી તેમને ઉતારે ત્યાં જમતા હશે. અને રાધાબાઈના મનમાં એમ હતું કે ભગત અહીં જમવા આવતા નથી તો મહારાજને ત્યાં બ્રહ્મચારીને ચોકે જમી લેતા હશે. એમ કરતા 1, 2, 3 એમ 7 દિવસ અનાજ વિના વયા ગયા, ખબર ન રહી. અને મહારાજના દર્શને કરીને સંતોષ સંતોષ અનુભવાનો, આવી એમને ભગવાનની મૂર્તિમાંથી તૃપ્તિ અનુભવાની તૃપ્તિ. ભગવાન શ્રીહરિને મનમાં એમ થયું કે આ મુક્તરાજની સ્થિતિનું સૌને જ્ઞાન કરાવવું છે, ભાન કરાવવું છે. મારે મારા સ્વરૂપનો મહિમા અને મારા આવા મહામુક્તનો મહિમા આ સભાને કરાવવો છે જેથી એનું કલ્યાણ થાય, કાંઈક સમજાય, કાંઈક ખબર પડે. ભગવાન જો આવી બધી ગુપ્ત વાતો જાહેર ન કરે અને પોતાની મૂર્તિનું આવું સુખ છે કે ખાવા પીવાની ભાન ન રહે અને એનો રસ લૂંટનારા એવા મુક્તો વિદ્યમાન પર્વતભાઈ જેવા હાજર છે, જોઈ લો આ બધું, મહારાજ આવું ન બતાવે તો કોઈને ખબર પડે નહી. મહારાજે પોતે સંકલ્પ કર્યો કે આજ મારે આ બધો મહિમા મારો ને મારા મુક્તનો હવને કેવો છે. એટલે મહારાજે ચાલુ સભામાં એમ કીધું કે રાધાબાઈ છે, બહેનોના સભામાં બેઠેલા રાધાબાઈ કે હા મહારાજ. રાધાબાઈ એટલે રાધાબાઈ ઊભા થયા. મહારાજ કે રાધાબાઈ, ભગત તમારે ત્યાં જમવા આવે છે? ના મહારાજ, એ તો બ્રહ્મચારીને ચોકે જમતા હશે. એટલે આખી સભા આમ જોવા માંડી. બ્રહ્મચારી, પર્વતભાઈને તમે અહીં જમવા બોલાવો છો? અહીં જમે છે, જમવા આવે છે ચોકે? ના મહારાજ, એ તો એના ઘરે જમતા હશે. ત્યારે મહારાજે પર્વતભાઈને કહ્યું, પર્વતભાઈ તમે ક્યાં જમો છો? મહારાજ તમારી મૂર્તિમાં. યહી મેરા આહાર હૈ, અમારો ભોગ તો તમે છો મહારાજ. કૃપાનાથ તમારા દર્શનના સુખથી મને જરાય ભૂખ જ લાગતી નથી. પછી મહારાજે પર્વતભાઈને સન્મુખ બેસાડીને થાળ જમાડ્યા. પણ હવને ખબર પાડી દીધી હવની સ્થિતિની. આપણને તો જરાક જમવામાં મોડું થાય ને તો માળા ભજન માનસિક કથા એકનું હક ન રહ્યો, મગજ માંડે જાવા કે હવે બેન કરો ને બધું આ પંક્તિ પાડો ને, પેટમાં બલાડા બોલે. હા, ભૂખ્યા ભજન ન થાય ગોપાલા, ડાયલોગ તો પાછો મારવો પડે. આ પર્વતભાઈ ને ખાઈ પીને થયું છે, સ્થિતિના ભેદ છે ભાઈ. સાધુ કીર્તન રે, આ પાંચમી કડી ઉપર વાત પૂરી કરી આપણે. ધ્યાન ધરીને રે, બેઠા હોય રી પોતે સંત હરિજન રે, તૃપ્ત ન થાય જોતે. હવે સાધુ કીર્તન રે, ગાય વગાડી વાજા એમને જોઈ રે મગન થાય મહારાજા, એમની ભેળા રે ચપટી વગાડી ગાય, સંત હરિજન રે નિરખી રાજી થાય. સિદ્ધાનંદ સ્વામી, ગાન થાય પોતા આગળે મધુર સ્વરે સા, મુક્ત ઘૂંઘરું બાંધીને, એ મુક્ત ઘૂંઘરું બાંધીને નાચે કોઈ કોઈ વાર, ગાન થાય પોતા આગળે મધુર સ્વરે સ્વા. મહારાજની આગળે ક્યારેક સંતો મધુર સ્વરે કીર્તન ગાન કરતા હોય ને, મુક્તાનંદ સ્વામી જેવા મુક્તાનંદ મહાસંત પગમાં ઘૂઘરું બાંધી નાના બાળકની જેમ નાચતા હોય, ત્યારે ભલભલાને એમ થાય ભાઈ ભાઈ મર્યાદાની મૂર્તિ જેવા આ સાધુ આવી સભામાં તાક થઈ કરીને નાચે છે. કમાલ મહારાજની, કમાલ એના મુક્તોની. ગુલાબદાની લઈ હાથમાં હરી છાતે પોતે, જે કોઈ પોતાના આશ્રિત ભક્તજન મહારાજ પાસે આવે એ મહારાજને અત્તર ચડાવે, ગુલાબદાનીનું જળ છાટે એ તો સમજ્યા, પણ આ લાડલો કોડલો રમતિયાળ વાલો ઊભો છે ને પોતે સંતો ભક્તો માટે સેવક હોય એમ ગુલાબ જળ છાટે. આ જેણે જોયું છે એણે લખ્યું, ગુલાબદાની લઈ હાથમાં હરી છાટે પોતે, ગુલાબદાની લઈ હાથમાં હરી છાંટે પોતે, શીતળ જળ ગુલાબના,
શીતળ જળ ગુલાબના,
અતિ પ્રેમ સોતે, અતિ પ્રેમ સોતે, કોઈ સમય અતર તણી સળીને ભરી, નાકે મુનિવરને ફેરવે,
નાકે મુનિવરને ફેરવે,
હરિવર ફરી ફરી હો,
હરિવર ફરી ફરી,
ગાન થાય પોતા આગળે મધુર સ્વરે સાર,
ગાન થાય પોતા આગળે મધુર સ્વર સાર,
પોતે અત્તર લઈ અત્તરમાં હળી બોળી અને મુનિવરને નાકે અત્તર ચોપડે. મસ્ત ભગવાન છે ને, સાધુ અત્તર થી એમ આગારે, પણ સ્વામિનારાયણ સામે આવીને નાકે ચોપડી જાય એનું શું કરવું. વાલા ભક્તો, આ વડતાલની વાત છે, આપે બધી સાંભળેલી જ છે. વડતાલમાં સર્વે સંતો હરિભક્તો શ્રી હરિજીને પધારવાની રાહ જોતા હતા, સમયા ઉપર મહારાજ પધારવાના હતા, રાહ જોતા હતા, એમાં ભગવાન વાલમજી આવ્યા, બધા સંતોને આજુબાજુના ગામમાંથી તેડાવ્યા, સંત બધા આવીને પ્રભુને પગે લાગ્યા. વાલમજીના ઘણા દિવસથી દર્શન થયા નથી, આંખો દર્શન પ્યાસી થઈ ગઈ છે, આજ માધુરી મૂર્તિનું પાન કરીને આંખો ધરાતી નથી. દિય દર્શન પ્રસન્ન કરે, નિજ દાસ તણા દુઃખ હરે, બેઠા ઊંચે આસન અવિનાશ, સામુ જોઈ રહ્યા સૌ દાસ. એવે સમય અત્તર એક લાવ્યો, અલબેલા ને ચરચવા આવ્યો. કોઈ હરિભગત અત્તર લઈને આવ્યો, ભગવાનને ચરચવા આવ્યો. ભગવાને એને હાથમાં લઈ લીધું, લા અરે પણ તમને ચરવું છું, હવે લાવીને. તે તો લઈ લીધું હરી હાથે, ચર્ચી સંતની નાશિકા નાથે. લખ્યું, બેઠા ઊંચે આસન અવિનાશી, ઊંચા મોટા આસન ઉપર બેઠા છે. ન્યાથી કૂદકો મારી નેઠા ઉતરી ગયા, હાથમાં અત્તર લઈ. રમકડા જેવો ભગવાન છે આ. સંતની સભામાં આવીને સંતોને નાકે માંડ્યા અત્તર ચોપડવા. ચર્ચી નાચિકા ને બોલ્યા, નાથ તમે સાંભળો સહુ સાથ, બીજા ભેખ થાશે ધૂળ ધાણી, રહેશે તમારા મુખનું પાણી. એમ કહીને બેઠા આસન, સુણી સંત થયા છે મગન. સાધુને રાજી કર્યા, પછી પાછા આસન ઉપર ઊંચે બેઠા. છે ને મજાની વાત? બાકી અધર ચડી ગયેલા કોઈ હેઠો ઉતરે? સંભવ છે? એક વાર મોટાએ મળી ગઈ ને જીવમાં ગરી ગઈ પછી એને જરાય નાના દેખાવું પરવડે નહીં બાપા જીવને. આ તો મહારાજ છે, સાધુ કીર્તન રે, ગાય વગાડી વાજા તેમને જોઈ રહે મગન થાય મહારાજા. ભગવાનને કીર્તન ભક્તિ બહુ ગમતી હતી, એના તો બહુ ઝાઝા પ્રસંગ છે કીર્તન ભક્તિ કરે એના ઉપર મહારાજ બહુ રાજી થતા. એક પ્રસંગ છે, માંગરોળમાં મહારાજ પઢ્યા હતા. હવારે સંતોએ નારાયણ ધૂન કરી, એ સાંભળીને ભગવાન જાગ્યા. પછી અતિ દયાળુ શ્રીહરિ સંતો પાસે આવીને એવું બોલ્યા, હુતા હતા ત્યાંથી ઉઠીને સાધુ ધૂન કરતા હતા ત્યાં આવ્યા અને કહે, સંત હરિજન જેતે જો રહે પુર ગામ મહી, ધૂન કરત હે તે સુનત હે હમ જાય ત્યાં. આપણા આખા સત્સંગમાં સંતો હરિભક્તો જે જે ગામમાં હોય, ભલે લાખો ગાવ દૂર હોય, પણ તે ત્યાં જ્યારે ધૂન કરતા હોય, સુનતે હે હમ જાય ત્યાં. ક્યાં કહા? સુનત હે હમ જાય ત્યાં. પડલીજે, અમે ત્યાં જઈને સાંભળીએ છીએ. કમાલ છે કથા. સંત હરિજન જેહી કીર્તન ગાત જો પ્રેમ કર, શરત એક છે, પ્રેમથી જો ગાતા હોય તો. સુનત જાય કે તેહી, ત્યાં જઈને સાંભળીએ છીએ. એસી હમારી હે રીત સદા, બસ આવી અમારી રીત સ્વભાવ પ્રકૃતિ છે. વાલા ભક્તો, અહીંયા આપણે ધૂન કથા કીર્તન કરીએ છીએ કે નહીં? જો પ્રેમથી કરતા હોઈએ તો શ્રી હરિજી મહારાજ અહીં સાક્ષાત પ્રગટ હાજર હોય કે ન હોય, હાય મહારાજ હાજર રહીને બધું સાંભળે છે બાપ, અને આપણી હામું બધાયની હામું જોવે છે. આ વાત પરમ સત્ય માનવી શંકા ન કરવી. સાધુ કીર્તન રે, ગાય વગાડી વાજા એમને જોઈ રે મગન થાય મહારાજા, એવા રાજી થઈ જાય. એમની ભેળા રે, ચપટી વગાડી ગાય, સંત હરિજન રે નિરખી રાજી, અરે તાનમાં આવી જતા. એક મજાની કથા છે. એક સમયે મહારાજ ગઢડામાં હતા અને જીવા ખાતાના દરબારમાં સાધુને રહેવાની એક ઓરડી કરી હતી ને એ ઓરડી મૂવી રહ્યા હતા. આમને પાછું એવું નહીં કે પોતા માટે ઢોલિયા બોલિયા ગાડલા તક્યા રાખીને ખૂબ સારી વ્યવસ્થા કરી હોય ત્યાં જઈને જોવું. સાધુની ઓરડી, સાધુની ગોદડી પાથરી હોઈ ગયેલા મસ્તરામ છે. હાથ વર વનમાં તો એને જે રીતે કાઢ્યા એ રીતે તો આપણે કોઈ કાઢી જ ન શકીએ. સાધુની ઓરડીમાં હુતા હતા, રાત્રિનો સમય હતો અને રાત્રિના 12 વાગવાને સમયે નાગાજણ કરીને એક રાવળ હરિભગત હતો, એને ભગવાનમાં પ્રેમ જામ્યો હો. તે માળો 12 વાગે જાગીને કીર્તન ગાવા માંડ્યો. આ ભગતનું કાંઈ ઠેકાણું છે? ક્યારે એને મસ્તી ચડે? મસ્તરામ મહારાજને મસ્તરામ એના ભગત, બેની જોડી જામી. 12 વાગે હો, હાથમાં રવાજ લઈને પોતાના ઘરે કીર્તન બોલવા માંડ્યો. ગઢડામાં એનું ઘર હશે કાં ઉતારો હશે, ત્યારે તે કીર્તન સાંભળીને મહારાજ સાધુની ઓરડીમાં જીવા ખાચાના દરબારમાં પડ્યા હતા ત્યાંથી જાગ્યા અને કીર્તન સાંભળ્યું. અને એ નાગાજન રાવળે બીજું કીર્તન શરૂ કર્યું અને બીજું કીર્તન બોલી રહ્યો ત્યાં મહારાજ અહીંથી હાલીને એને ઘરે એની પાસે પૂગ્યા. બોલો, અને ઘડીવાર ત્યાં ઉભા રહ્યા. પણ નાગાજન રાવણની વૃત્તિ તો કીર્તનમાં પ્રેમે કરીને જોડાઈ ગયેલી, તે એને ખબર પડી નહીં કે મહારાજ અહીં પધાર્યા છે. એ તો કીર્તન તીજું ઉપાડીને બોલવા માંડ્યો, ત્યાં મહારાજને ભાળી ગયો. ઓહો મહારાજ, તમે અહીં આવી ગયા, હાથ જોડીને ઊભો થઈ ગયો. અરે રે રે પ્રભુ, તમે આ અંધારાના અહીં ક્યાંથી? મહારાજ, ભગત, તારા પ્રેમના કીર્તન સાંભળીને અમથી રહેવાનું નહીં બાપ. ન રહી શક્યા ને એટલે અંધારામાં આવ્યા. એટલે ભગતે તો ભાવ વિભોર થઈને ઢોલિયો ઢાળી દીધો, એના ઉપર મહારાજને બિરાજમાન કર્યા. એટલે મહારાજ કે, ભગત કીર્તન સાંભળવા આવ્યા છીએ, ઓ ઢોલિયામાં બેહીને સુખ માણવા નહીં, બોલો કીર્તન બાપ. અને નાગાજન રાવળ ઊભા થઈ હાથમાં રવાજ લઈને કીર્તન બોલવા માંડ્યા. આમ આઘા થાય, પાછા જાય, ખસતા જાય ને આગળ આવે, એની રીતિ પ્રમાણે મસ્તીમાં રવાજ વગાડી મહારાજ આગળ કીર્તન બોલે છે અને મહારાજ ડોલે છે. એ રીતે ચાર કીર્તન મહારાજ આગળ આઘા પાછા થઈને બોલ્યો. ત્યાં તેના નાડી પ્રાણ તણાઈ ગયા. ઝળાળ શીતળ શાંત પ્રકાશ દેખાડો, અને એ પ્રકાશને વિશે દિવ્ય સિંહાસન ઉપર મહાશોભાયમાન મહારાજની મૂર્તિ દેખાણી. અને કેવું દેખાણું, થોડું ધ્યાનથી સાંભળજો. ગૌરવ લેવા જેવું એને મહારાજે બતાવ્યું, અને શા માટે બતાવ્યું એ વાત પણ મહારાજ એને છેલ્લે કહેશે. એક એક કામમાં મહારાજ ઘણા કામ કાયમ ભેળા કરતા હોય છે, એવી એમની પ્રકૃતિ હતી. તેજ તેજની વચ્ચે દિવ્ય સિંહાસનમાં સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન છે, અને સર્વ અવતાર મહારાજની સ્તુતિ કરે છે. એક બે નહીં, સર્વ શબ્દનો પ્રયોગ કર્યો છે. સર્વે અવતાર મહારાજની સ્તુતિ કરે છે અને મહારાજની પૂજા કરે છે, ને કોઈ મહારાજની આરતી ઉતારે છે. આ રીતે નાગાજણ રાવણને મહારાજે બતાવ્યું. આવું શું કામ બતાવ્યું? કાંઈક હેતુ છે? અમથે અમથું તો કોઈ કાંઈ આવું બતાવે નહીં. તથા મોટા મોટા દેવ જે બ્રહ્માદિક, તે પણ આવી મહારાજની પ્રાર્થના કરે છે. એ રીતે તે રાગાજણ રાવણને એક ઘડી સુધી દર્શન કરાવ્યા, અને પછી મહારાજે તેનું બાવડું જાલી ધંધણાવીને કહ્યું. આ વાત ગોપાળાનંદ સ્વામીએ લખેલી છે, મહારાજની લીલા જગાડ્યા ત્યારે તે દેહમાં આવીને બોલ્યો, હા મહારાજ. આમ જવાબ દીધો ત્યારે મહારાજે કહ્યું છે, અલે ઊંઘી ગયો તો કે શું વારો? કેવા નખરાળા ભગવાન છે જોયું. અલે ઊંઘી ગયો તો? ના ના મહારાજ, ઊંઘી કાંઈ નહોતો ગયો. આવું કાં બોલો, તારે શું થયું તું? બોલ બોલ, શું થયું તું? હે મહારાજ, આહા હા હા, બધા અવતાર તમારી સ્તુતિ કરતા હતા, કોઈ પૂજા કરતા હતા, કોઈ આરતી કરતા હતા, પ્રકાશ પ્રકાશ, આનંદ 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 આનંદ, આવું બધું દેખાણું. હે ભગત, તને આવું ક્યારે થાય? તો કે ના ના, આજુ જ થયું. હે મહારાજ, આવું કેમ થયું? નાગાજણ, તું અતિ હેતે કરીને કીર્તન બોલ્યો ને, તે તું આવું અલૌકિક ઐશ્વર્ય દેખાણું. અને ભગત, આ તને જે દેખાણું ને, એમાં તું સમજી ગયો ને? હા, બસ હવેથી એ પ્રમાણે અમને એવા સમજે. આવું બોલ્યા, શું બોલ્યા? હવે એ પ્રમાણે અમને એવા સમજે. કે ખરખું સમજતો નહીં, મેં તને ભેદવાળું બતાડ્યું એટલે એમાં ભેદ છે, એ તું સાચું માનજે. હવે અમને એવા સર્વોપરી સમજે, બીજાને જે થવું હોય થાય. સમજાણું, ગોપાલ સ્વામીએ સર્વોપરીપણાની વાત કરી. તે ઓલા એક બ્રહ્મચારીને ઝાડા થઈ ગયા, હાથ ધોણું તો બંધ થતું નહોતું, તે બીજાને હાથ ધોણું થઈ જાય તો મૌ થઈ જાય, પણ તું એમ સમજે એમ કીધું. પ્રેમથી કીર્તન બોલતા હતા અને એને સમજણમાં કસર હતી, તો પુરુષોત્તમ નારાયણે દયા કરીને એના ઘર સુધી પગપાળા જઈને સમાધિ કરાવીને પોતાનો સર્વોપરીપણાનો નિશ્ચય કરાવ્યો. વાલા ભક્તો, કેવો દયાળો ભગવાન! કલ્પના કરો, અને એક વાત ધ્યાનમાં રાખજો, જેને ભગવાન સ્વામિનારાયણે પોતાનો આવો સર્વોપરીપણાનો નિશ્ચય નથી કરાવ્યો એના ઉપર હજી મહારાજની જોઈએ એવી પ્રીતિ નથી. જો પ્રીતિ હોત ને તો એને મહારાજ પોતાનો સર્વોપરી નીચે કરાવી દેત, ગમે તે પ્રકારે કરાવી દેત. પણ જેને બધું હરખું જ છે, અવતાર ને અવતારી એક જ ને હરખું, એના ઉપર મહારાજ નાગાર્જુન રાવળ ઉપર જેટલા રાજી નહીં હોય સાહેબ, નહીતર કરાવી દે. એને આવડે બધું કરાવતા. હવે તને જે દેખાડ્યું ને એમ સમજે એવું બોલ્યા. ત્યારે નાગાર્જુન રાવળ હાથ જોડીને કે હા નાથ, હું બધું સમજી ગયો, સમજી ગયો બાપ. 12 વાગે તમે મારે ઘરે આવ્યા, રાતના 12 વાગે. મહારાજ તમારે આવવાનું કારણ શું હતું ખબર છે? આવી તો મારી સમજ નહોતી. શું બોલ્યો? કે તમે જે બતાવ્યું ને એવી સમજણ મારે નહોતી, પણ હવેથી મને તમારું દિવ્ય રૂપ દેખાણું અને તમે જે રીતે દેખાડ્યું એ પ્રમાણે સમજીશ. પછી મહારાજ બહુ રાજી થયા અને સાધુની ઓળીએ આવીને પોઢી ગયા. વાલા ભક્તો, આ ઘણું બધું કહી જાય છે આપણને, ઘણું બધું કહી જાય છે. ગોપાળાનંદ સ્વામી કૃત મહારાજની લીલા વાત 52મી મેં વાંચી. આ ગોપાળાનંદ સ્વામી લખી છે. આવું આપણી પાસે સાહિત્ય છે, આવા સર્વોપરી ભગવાન શ્રી હરિના આપણે ખબર હતી નહોતી જે રીતે પણ આશ્રિત થઈ ગયા છીએ, માટે ઘણું ફાયવા છીએ, ઘણું ફાયવા છીએ. સાધુ કીર્તન રે, ગાય વગાડી વાજા, તેમને જોઈ રે મગન થાય મારે. આ તો દાખલો હરિભગત નો આપ્યો. ચેષ્ટામાં સાધુની વાત કરી છે કે સાધુ કીર્તન ગાય ત્યારે મહારાજ બહુ રાજી થાય. પણ સાંભળ્યું ને નાગાર્જુન ભગત એક એણે કીર્તન ગાયા તો પણ બહુ રાજી થયા. આનો અર્થ સાધુ કીધું એનો અર્થ એવો નહીં કે સાધુ ગાય ત્યારે જ રાજી થાય. હરિભક્તો ગાય તોય રાજી થાય. ગાજો બાપા, તમે ચેષ્ટામાં સાધુ લખ્યું છે એટલે પછી કીર્તન જ ન બોલો એ ન હાલે, કે ભાઈ સાધુ ગાય તો રાજી થાય. ના ના, હરિભગત ગાય તોય રાજી થાય, બ્રહ્મચારી ગાય તો રાજી થાય, આચાર્ય શ્રી ગાય તો રાજી થાય, અને કોઈ બહેનો ગાય તોય મહારાજ રાજી થાય. એને તો પ્રેમ ગમે છે, કીર્તન ભક્તિ ગમે છે, ક્યાં ક્યાં એવા બધા ભેદ છે. સંત હરિજન જેહી કીર્તન ગાત જો પ્રેમ કર, સુનત આઈ કે તેહી એસી હમારી હે રીત સદા. ભાઈ ભાઈ, સંત યા હરિભગત, બાઈ યા ભાઈ, ત્યાગી યા ગૃહી, મોટો યા નાનો, કોઈ પ્રેમથી જો ગાય અમે એની પાસે હાજર થઈ જઈએ છીએ. હા, સુનત જાય કે તેહી, એની પાસે આવ્યા જઈએ છીએ. હવે સાધુ નો દાખલો, પ્રેમાનંદ સ્વામી નો, એની કીર્તન ભક્તિથી શ્રીહરિ રાજી થયા. આ વાત પણ મહારાજની લીલા છે. વાત 85મી ગોપાલ સ્વામીએ લખી છે. શ્રીજી મહારાજ અક્ષરભુવનમાં પઢ્યા હતા તે સમયે પ્રેમાનંદ સ્વામી અને સર્વજ્ઞાનંદ સ્વામી પૂનમિયા કુવાની પાસે આથમણા બારની ઓરડિયું હતી, ત્યાં સાધુ રહેતા હતા, ત્યાં કીર્તન ભક્તિ કરતા હતા. કલ્પના થઈ ગઈ બધી? તે સમયે પ્રેમાનંદ સ્વામી અને સર્વજ્ઞાનંદ સ્વામી બહુ ભાવથી કીર્તન ગાતા હતા રાતે હો, ને પ્રેમાનંદ સ્વામી સિતાર વગાડતા હતા અને સર્વજ્ઞાનંદ સ્વામી દુક્કડ લઈને બેઠા હતા. બે જણાએ જમાવી મૂકેલી, સમજ્યા? વાલા ભક્તો, શું અદભુત વાત છે. ભગવાન સ્વામિનારાયણે અક્ષર ઓરડીમાં સુતા સુતા પ્રેમી સંતોના કીર્તન સાંભળ્યા, બેઠા થઈ ગયા મહારાજ. એટલે આ વીરા, વીરો કરીને ભગત મહારાજની સેવામાં હતો, વીરા કોણ ગાય છે? મહારાજ કોક સાધુની જગ્યામાં ગાય છે. જાન ભૈલા, જરાક જોયાવ્યું ને અચાનક, કોણ ગાય છે આવું સરસ, કોણ ગાય? વીરો ભગત જોવા ગયો, જોઈને પાછો આવ્યો કે મહારાજ પ્રેમાનંદ સ્વામી અને સર્વજ્ઞાનંદ સ્વામી બે ગાય છે. સર્વજ્ઞાનંદ સ્વામી દોકડ વગાડે છે ને પ્રેમાનંદ સ્વામી સિતાર સાથે કીર્તન ગાય છે. મહારાજ કે વીરા, મારે જવું જોઈએ, હવે ઊંઘ નહીં આવે. ભૈલા અક્ષરભુવનમાંથી ઉઠીને મહારાજ પગપાળા ચાલીને છાના માના પૂનમિયા કુવાના કાંઠા ઉપર આવીને ઉભા રહ્યા. આવી ભગવાનને પ્રેમ સભર કીર્તન ભક્તિ વાલી હતી, કરવી કરવી થોડી ઘણી કરવી. અને મહારાજ છાના માના આવીને ઉભા રહ્યા ત્યારે કીર્તન ગાતા હતા. કુબજા ગ્રહ બસકે કાના નિર્મયા ભયે કા કરું વૈકુંઠકુરે. કુબજાને ઘરે જઈને આ કાનો છે ને નિર્મોહી થઈ ગયો ભાઈ, હવે મારે વૈકુંઠ મારી શું કરવાનું. કલ્પ વૃક્ષ કી છાય આક ઢાક સોયામણે જો પ્રીતમ ગલે વાહ રે વાહ કુબજ્યા ઘર બસકે ખાના. એ ચરણ બોલ્યા તે સાંભળીને મહારાજ બહુ રાજી થયા અને પોતા પાસે ખેસ હતો તે પ્રેમાનંદ સ્વામીને ઉઢાડ્યો. પ્રેમાનંદ સ્વામી હાથ જોડ્યા ત્યારે બહુ હેતે કરીને મહારાજ એવું બોલ્યા, સ્વામી હવે રાખો, રાત બહુ જાજી ગઈ છે બાપ, હોઈ જા. એમ કહીને મહારાજ અક્ષર ભુવનમાં જઈને પહોંચી ગયા. કેટલી કાળજી રાખે છે પોતાના સંતને પોઢાડી દેવામાં પણ પ્રભુ માને છે. હવે હોઈ જાઓ, ઘણું થયું. પાછા ઉજાગરાથી માંદા પડીએ બહુ છે, જાઓ હોઈ જાઓ. શેન મજાના ભગવાન, આટલા સમજણા ભગવાન ક્યાંય ભળ્યા? હા બસ ગાય રાખો હવારો હવાર, બહુ મને ગમે છે એવું કીધું. બસ થઈ ગયું સ્વામી, હવે હોઈ જાઓ બાપા, તમે બહુ રાજી થઈ. સંત હરિજન જેહી કીર્તન ગાત જો પ્રેમ કર સુનત જાય કે તેહી, એસી અમારી હે રીત સદા, આવી અમારી રીત છે. કોઈ પણ કીર્તન ભક્તિ કરે ત્યાં અમે પોગી જઈએ દેશ વિદેશમાં બધે. બોલો. અરે વાલા ભક્તો, એક સમયે રાત્રિને વિશે બે બાવા પરોક્ષના કીર્તન બોલતા હતા ગઢડામાં. એક રામજી મંદિર છે પછવાડે, ત્યાં ક્યારેક ક્યારેક સાધુ સંતો આવે ને રાતે કીર્તન ગાઈને મારાને અક્ષરોડીમાં ઊંઘ ન આવે, હુતા હુતા કીર્તન આંબળ્યા. કોઈ એવું માનતા નહીં કે સ્વામિનારાયણ ગાય તો જ સ્વામિનારાયણને ગમે, ના ના ના. પોતાના અવતારોના ભક્તો હોય એ જો ભાવથી ગાતા હોય તો એ અવતારીને બહુ ગમે બાપ. આ તો પુરુષોત્તમ નારાયણ છે, હાંકડો નેરો માઇન્ડ નો ભગવાન ન હોય બાપા. આપણે જો એને પુરુષોત્તમ જાણ્યા હોય તો આપણે બ્રોડ માઇન્ડ ના થઈ જઈ, બધું જ ગમે. મહારાજ ગમે, મહારાજના અવતારો ગમે, અવતારોના ભક્તો ગમે, હનુમાનજી ગમે, લક્ષ્મીજી ગમે, માતાજી ગમે, કેમ જે બધામાં સ્વામિનારાયણ છે. બધાને સ્વામિનારાયણે ઐશ્વર્યનો પ્રતાપ આપ્યો છે. કોઈ એની મેળે નહીં મહાન થઈ ગયા, આપણે ઈર્ષ્યા કરવાની જરૂર નહીં, એને કઈ સર્વોપરીપણું કહેવાય નહીં, મૂર્ખાઈ કહેવાય. હુતા હુતા પહેલા બાવા ભજન કરે છે અને મહારાજ સાંભળે છે, પછી હુતું ન રહેવાનું, કેમ જે અક્ષરવડીમાં થોડુંક ઓછું સંભળાતું હતું, બહુ દૂર ગવાતું હતું. એટલે ત્યાંથી મહારાજ ઉઠ્યા અને પુનમિયા કુવા ઉપર મહારાજ આવીને બેઠા ને આખી રાત ન્યાન્ય બેહી રહ્યા. પછી 4 વાગ્યે મૂળજી બ્રહ્મચારી જાગ્યા, ઢોલિયામ જોયું, મહારાજને ભાયા નહીં, ફડકો પડ્યો, આમનું ઠેકાણું નહીં, કંઈક ભાગી ગયા છે બધા. હવારે મને કહે છે કે બ્રહ્મચારી ક્યાં ઘોરતા હતા, મહારાજ કેમ હાચવા નહીં, ફાકડા ફાફડા થઈ ગયા. બારા નીકળ્યા ખોળવા માટે, ચારે કોર જોવા માંડ્યા, ફરી વળ્યા ત્યાં પૂનમિયા કુવા પાસે આવ્યા. ત્યાં તો મહારાજ કાળો ધાબળો ઓઢીને બેઠા હતા. બ્રહ્મચારી કહ્યું, મહારાજ. હા બ્રહ્મચારી, અહીં કેમ બેઠા છો? બોલા બાવા, હમી હાનના કીર્તન બોલે છે બ્રહ્મચારી, એટલે સાંભળવા અહીં આવ્યો છું. આ છે કીર્તન ભક્તિ ઉપર સહજાનંદ સ્વામીની પ્રીતિ. સાધુ કીર્તન રે, ગાય વગાડી વાજા તેમને જોઈ રે રે, મગન થાય મા રાજા. બહુ મહારાજ રાજી થતા. હવે એક દાખલો એક મહિલાનો લઈએ. ધુવા ગામના ગાંગુબાઈ, એમની સાથે મહારાજ કીર્તન ગાયા હતા, એ વાત મજાની છે. ધુવા ગામને વિશે એક ભક્ત રહેતા હતા, ગાંગુબાઈ એમનું નામ હતું. બહુ સારા હરિભગત હતા, નિયમ ધર્મ બહુ દ્રઢ પાળતા હતા, તો જ ભગવાન આવે. નિયમ ધર્મમાં ઠેકાણા ન હોય ને ત્યાંથી ભગવાન આગારે ભલન ભક્તિને દેખાડો કરતો હોય, એવા હેતવાળા હતા કે ન પૂછો વાત. એક દિવસ તે ગામની બાઈઓ સાથે વગડામાં ઈંધણ વીણવા ગયા, બળતણ વીણવા ગયા, હરખી હરખી સાહેલીઓ. અને ઈંધણા વીણતા વીણતા ભગવાનના કીર્તન ગાતા જાય ને મહારાજને સંભાળતા જાય ને એવો પ્રેમ અંદર વરસે કે ન પૂછો વાત. એ વખતે એમનો પ્રેમ જોઈને મહારાજ ત્યાં એમના કીર્તન સાંભળવા પધાર્યા વગડામાં, અને બધી બાઈઓને દર્શન દીધા. આ દર્શન કરીને બધી બહેનો મગ્ન થઈ ગયા, વાહ મહારાજ વાહ, વગડામાં અમને દર્શન દેવા પધાર્યા. એ વખતે મહારાજ અતિ આનંદમાં હતા. બધી બહેનો તો કીર્તન ગાતી બંધ થઈ ગઈ ને મહારાજની હામું હામું જોઈ રહી. ત્યારે મહારાજ કહે છે, ગાંગુબાઈ અમે કીર્તન સાંભળવા આવ્યા છીએ. બોલો બોલો કીર્તન બોલો. અને ગાંગુબાઈ એ કીર્તન ઉપાડ્યો, એવામાં ગાંગુબાઈ ને સમાધિ થઈ, કારણ કે મહારાજ એમની સાથે કીર્તન ગાવા લાગ્યા. એ ગાય ને મહારાજ હારે હારે ગાય, કેવું દ્રશ્ય હશે કલ્પના તો કરો. દુવા ગામના પાદરનું, વગડાનું, ઈંધણ વીણતી બહેનોનું, અને મહારાજ એની હારે ગાતા હોય ને બહેનો ગાતી હોય, કલ્પના તો કરો સાહેબ. અને ગાંગુબેન ને સમાધિ થઈ ગઈ. સમાધિમાં એને બ્રહ્મમહોલ તથા ગોલોક વગેરે ધામ જોયા અને તે ધામના વાસીઓને જોયા. પછી સમાધિમાંથી જાગ્યા અને બધી બાઈઓની આગળ વાત કરીને મહારાજ અદૃશ્ય થઈ ગયા. આ બધી વાત સાંભળીને બાઈઓ આશ્ચર્યમાં ડૂબી ગઈ કે વાહ રે વાહ, સાધુ કીર્તન રે, ગાય વગાડી વાજા તેમને જોઈને રે મગન થાય. મહારાજા બેનો કીર્તન રે, ગાય વગાડી વાજા અથવા ઈંધણા વીણતા વીણતા, અરે ભાઈ રોટલા કરતા ગાવ, નાતા નાતા ગાવ, હાલ્યા જતા ગાવ, ભગવાન રાજી થઈ જાય. આપણે વડોદરા કાલીબાગ સ્વામિનારાયણ મંદિરથી મોટી પદયાત્રા, સાગર સમર્પણ પદયાત્રા લઈને વડતાલ જઈશું, તાર રસ્તામાં ગાશું. હે, કોણ કે છે ભગવાન સાંભળવા ન આવે? અરે આપણે પગલે પગલે એના પગલા હોય, આપણી હારો હાર હરી હાલે અને હારો હાર ગાય, એમ આખો સંગ વડતાલ જાય. અરે એ માહોલ જ કઈક જુદો હશે. આવ્યા એ ફાયવા ને રહી ગયા, એ રહી ગયા એમની ભેળા રે. ચપટી વગાડી ગાય, સંત હરિજન રે, નિરખી રાજી થાય બીજા પદની હાથમી કડી. હરિચરિત્રામૃત સાગરમાં શ્રીહરિ કી લટક મહાભારી, ધૂન કરત કરત તેહી વારી, સો લટક દેખત તેહી વારા, જનકુ તનકી નહરત સંભારા. ધૂન કરતા હતા તો એવા લટકા કરે છે. આ ચેષ્ટાના 3D એનિમેશનમાં મહારાજ ઉભા ઉભા ધૂન કરે છે, તમે જોશો તો મૂર્તિ આર પાર જાય. અરે લટક દેખત તેહી વારા, જનકુ તનકી ન રહત સંભારા, તન બાન ભૂલી જતા, નેત્ર દ્વાર કરી મન કી જોઉં, વૃત્તિ દોર હોય કે સૌ, અંતર મેં તરત હી મૂર્તિ આય, ચોટી જાવત જીવ કે માય. જીએ હોત તબ મૂર્તિ આકારા, તબ ક્યા હોતા થા, આત્મા મૂર્તિ આકારે થઈ જતો. નિજ તનકા ન રહત વિચારા, પોતાના શરીરનો કોઈ વિચાર કે ભાન સ્મૃતિ નહોતી રહેતી, મૂર્તિ આકારે થઈ જતા, મૂર્તિ જ એને પોતાનું શરીર મનાઈ જતું, એવી આત્મબુદ્ધિ થઈ જતી. મૂર્તિ તિહા જીએ તેહી જાહવે, ભૂતક તનકોનો ભાન રહાવે. મૂર્તિ તેહા જીએ તેહી, એ જીવ જ્યાં મૂર્તિ હોય ત્યાં મૂર્તિને પામી જતો અને દેહને વામી જતો, ભૌતિક તનકો ભાન ન રહાવે. આવી ભગવાન સ્વામિનારાયણ પોતાના ભક્તને લટકા મટકામાં સ્થિતિ આપી દેતા, એ કેવી લટક હશે, કેવા લટકા મટકા હશે કલ્પના કરો ભાઈ. ભક્તિથી જ ભગવાન વશ થાય છે, પરમેશ્વર પ્રેમાધીન છે. તેથી શ્રીહરિજી કીર્તનોના માધ્યમે ભક્તિમાં જોડાયેલા સંતો ભક્તોને હંમેશા પ્રોત્સાહિત કરતા રહેતા હતા. ગાયન કરે, કીર્તન બોલે, વાજા વગાડે અને ભગવાન આગળ આવા ગાવણા થાય ત્યારે એ ગવૈયાઓ ઉપર, સંતો ઉપર મહારાજ બહુ રાજી થતા અને સૌના અંતરમાં ભજન ભક્તિનો પ્રવાહ જગાડવા એ રીતે સંતોના કીર્તનો કે સંગીત કળાઓને મહારાજ હંમેશા બિરદાવતા રહેતા. ક્યારેક ક્યારેક બોલાવીને ગવાડતા. સમજ્યા? પ્રેમાનંદ સ્વામી કહે છે, મહારાજે મને બોલાવ્યો અને કહ્યું કે તું કાંઈક ગા. એરી એરી આજ રંગ મહલ મધ્ય
ગુલાબી ગુઠ કે હું લઈ રે
દુશાલો ઓઢ્યો તો ઉતારી પ્રેમાનંદ સ્વામીને આપી દીધો. આવી રીતે કીર્તન ગાન કરનારાને મહારાજ રાજી થઈને ખૂબ બધી વસ્તુ, પ્રસાદી, મેવા, મીઠાઈ આપતા હતા અને ખૂબ રાજીપો બતાવતા હતા. અને બીજા બધા સંતોને એમ થયું કે મારા ગવૈયાઓ બહુ લાભ લેશો. આ બધા ગાવા વગાડવા વાળા ઉપર મહારાજ બહુ રાજી થાય છે, આપણે શું કરશું લ્યા. માંડ્યું એમ થાવો. શ્રીહરિ ગાન કરનારા સંતોને અતિશય માન આપતા, પ્રેમ આપતા. સંતો જેમ જેમ વધારે ગાન કરે તેમ તેમ શ્રીહરિ એમના ઉપર વધારે વધારે રાજી થઈ જતા અને એ રાજીપામાં પોતાની પાસે જે કાંઈ ફળ ફૂલ મેવા મીઠાઈ આદિ હોય ને એ તરત ગાયક સંતોને રાજી થઈને ભાવથી આપી દે. વળી એવા જ અતિશય ભાવથી કોઈ ગાયક સંતોને ક્યારેક હાકરનું જળપાન કરીને પ્રસાદી બનાવીને મહારાજ આપતા, પાતા. સરબત મનાવડાવે, મહારાજ થોડું પીવે, પછી કે આપો ગવૈયાને, એટલે બીજા મારી જેવા બેઠા હોય મુંજાય. ક્યારેક ગાયક સંતને પ્રેમથી પ્રસાદીનું વસ્ત્ર કે ચરણ છાતીમાં ચાપતા. શ્રીહરિને આ રીતની કાયમની લીલા જોઈ બધાને એમ થતું શું કરવું. અને ગમે એવો વિષમ કાળ આવે તો પણ શ્રીહરિ આ રીત ભૂલતા નહીં, કઈક તો આપે. ગાન મે હરી કો જોઈ અતિ ભાવા, બડે બડે ભણનાર રહાવા. ગાયન કળા ઉપર પરમાત્માનો પ્રેમ જોઈ મોટા મોટા ભણનારા જે હતા ને, ગિરવાણમાં બોલનારા, એને બધાને એમ થયું કે શ્લોક બોલી બોલીને થાકી જાશો, જીભના કૂચા વાળી દેવું ને આવો રાજીપો મળો મળશે ને, એમાં જ મજા છે. ભણવાનું મેલ પડ્યું અને ગાન શીખન કરત અભ્યાસા. સંગીતમાં બધા માંડ્યા ખાબકવા, કે ભાઈ પેટી ક્યાં છે, તબલા ઓલે સિતાર, તબલા લઈને બેસી ગયા. અભ્યાસ થોડા દી કર્યો, ભણવે છે કઠિન ગાન ભાષા. પણ એને એમ થયું કે ભણવું હેલું આના કરતા, સારું અઘરું છે, એટલે એટલે મહારાજ રાજી થાય છે. સમજ્યા? આ મોટા મોટા ભણનારાઓ, સંસ્કૃતના પ્રખર પંડિતો સંગીતમાં બેઠા, તબલા લઈને બેઠા, પણ તબલા લઈને એને જાણે કે ભળતું ન હોય. હો, એ તબલા વગાડતા હોય તો આપણને એમ લાગે કે તબલા ઉપર ખીજાણા છે ને તબલાને મારે છે, માં જેમ બબલાને મારે એમ, તારી જાતના હરખું વાગતું કેમ નથી તારી જાત. થોડા દી જયંતિભાઈ ના મકાને અમામ કર્યું ને પછી પડ્યું મળ્યું. વડોદરામાં અમે આમને બેહાડ્યા હતા તબલા બબલા, તો થોડા દી તબલા રે ફાઇટિંગ કરી, પછી કે સાલા તબલા હમકો હમતતા નહીં હે, હમ સંસ્કૃત કે વિદ્વાન હે, અમારી ભાષા સાલા એ નહીં હમતતા હે. પછી પાછા ભણવા બેસી ગયા, તો હજી ભણે. આવું થયું વાલા ભક્તો. શ્રીહરિ આપે કીર્તન ગાવે, આનંદ ભયે બરને ન જાવે. અરે ખુદ સ્વામિનારાયણ પ્રભુ પણ કીર્તન ગાતા હતા અને એ જ્યારે ગાતા હતા ત્યારે એનો આનંદ તો કોઈથી વર્ણવી શકાય જ નહીં. ચપટી બજાય કર તોરતતાના, આમ તાલમાં ચપટી વગાડે ફટાફટ ફીટ બરોબર. ચપટી બજાય કર તોરતતાના, મધુર ઘેરે સ્વર કરત ગાના. મધુર ઘેરે સ્વરે ગાન કર. હરિ કે સ્વર મેં મહા ચતુરાઈ, જોજો ભગવાનના સ્વરમાં અતિ ચતુરાઈ હતી. સબજન કે મન લેત હરાય, એવો એમનો મીઠો ઘેરો સ્વર હતો કે મહારાજ બોલે એટલે બધાના મન ફર્ર કરતા ખેંચાઈ જાય. મુસ્કની મંદ જન સુખદાની, ગાવત ગીત પરમ રસ આની. મુસ્કની મંદ 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 હસતા હસતા સુખના દેનારા ભગવાન જ્યારે ગાતા ત્યારે પરમ રસ ઉભો થતો. સબજન કુ હરિ દેત ઉછાવા, મૂર્તિમય એસો સહજ સ્વભાવા. એવા કીર્તન ભક્તિમાં મહારાજ જોડાતા, ત્યાં જેટલા બેઠા હોય ને એ બધાને ઉત્સાહ ચડી જતો હતો. એવો મહારાજનો સહજ સ્વભાવ હતો, એ પધારે ત્યાં ઉત્સાહ ઉત્સાહ થઈ જાય. ચમક લોહ જ્યુ લેત હે તાની, ત્યું ખેંચાત મૂર્તિ જોઈ પ્રાણી. જેમ ચમક પાણ જોઈને લોઢું તણાઈ જાય એમ મહારાજની મૂર્તિને જોઈને પ્રાણી માત્ર તણાઈ જતા, ખેંચાઈ જતા, સ્વરૂપમાં લાગી જતા. આવા હતા આપણા મહારાજ. હે ભાઈ, આવા મળ્યા ભગવાન. એમની ભેળા રે ચપટી વગાડી ગાય સંત હરિજન રે, નિરખી રાજી થાય. કલા પારખું અને કલા પોષક હતા એવું શાસ્ત્રી માધુપ્રિયદાસજી સારોડી વાળાએ સરસ લખ્યું છે. સાંભળો, સ્વામિનારાયણ ભગવાન ભારે કલા પારખું હતા અને કલા પોષક હતા. કવિઓ, સંગીતકારો, કારીગરોને તેઓ ભારે પ્રોત્સાહન આપતા. પરિણામે સંપ્રદાયના અનેક મહાન કવિઓ, સંગીતકારો, શિલ્પકારો અને ચિત્રકારો સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે તૈયાર થયા હતા, જેમનું સર્જન આજે પણ બે નમૂન ગણાય છે. વાલા ભક્તો, ભગવાનની સ્વાભાવિક ચેષ્ટા ઉપર કોઈએ ગદ્ય લખ્યું છે ને એ અમે જોઈને તમારી હારું અહીંયા લેતા આવ્યા છીએ. પહેલાના સંતો કે અત્યારના સંતો, આપણે એવો કોઈનો વિરોધ નથી કે નન સંતોનું હોય એટલું જ ગાવું એમ. આ એક પ્રવાહ એવો છે. નન સંતોનું કીર્તન છે નથી, બંધ કરો. આ મેગેઝિનમાં લેખ આવ્યો છે, નન સંતો એ લખેલો છે કોઈનો, તો કે આ ફલાણાનો જ, બંધ કરો, એનો વંચાય. નન સંતોનું હોય તો જ, આમાં તો નન સંતોનું માધ્યમ ઘટે ને. બીજાનું આપણે કાંઈ લખેલું પુસ્તક વાંચીએ, કરેલું કીર્તન ગાઈએ, પછી નન સંતોની વેલ્યુ શું રે ભાઈ. એવો સમજણો એક વર્ગ હમણાં દેશ વિદેશમાં ધુબાકા દે છે અને એને વળી વાહેથી મોટાનું પીઠબળ પણ છે, એવા સમાચાર પણ છે. તો જ ઉલળતા હોય ને, તો ડાયા મોટા એમ કે આ વાત ન કરે, આમાં સંપ્રદાયને નુકસાન છે, તો એની હું હેસિયત છે બોલે. પણ મોટા ખુશ થતા હોય કે વારે વારે કડીએ કડીએ પદે પદે એનું નામ બહુ આવે છે, આમાં નન સંતો દબાઈ ગયા. આવું હોય ભાઈ, છે બધું આવું. એમની ભેળા રે, ચપટી વગાડી ગાય, સંત હરિજન રે, નિરખી રાજી થાય. આ ચપટીની વાત છે ને, જો ચપટી વગાડવાથી આંગળીની સહનશીલતા અને મજબૂતાઈ વધે છે. વગાડો તો ક્યા વાત હે, તમારી ચપટી ગજબ કી હે. આહા, જેને તાળીઓ પડતી હોય, હે, તાળીઓ નથી વગાડતા ને અહીંયા બેઠા બેઠા, સાબાશ. આંગળીની મજબૂતાઈ વધે અને ઉર્જાનો સંચાર થાય છે, તેનાથી એક પ્રકારનો આનંદ આવે છે અને મન પ્રફુલ્લિત રહે છે. વાહ, આ રીતે વાલા ભક્તો, સાતમી કડીને આપણે વાગોળી, હવે આવીએ લૂંટીએ આઠમી કડીનો માલ. ક્યારેક સાધુ રે ગાય વગાડી તાળી, ભેળા ગાય રે તાળી દૈવન માળી. અજબ ગજબની વાત છે. સાધુ પાસે ગરબીયું ગવરાવતા કોઈ વાર, ભીમજી ભગત તેની ભેળા ગાય પોતે રસિક ધર્મ કુમાર. બે પાસ થાય છે મશાલું, એને થોડું ડીપમાં વર્ણન કર્યું છે. બે બાજુ બે મશાલું હોય, આરતી સમય અલબેલ, ધૂન કરે છે ધર્મસુત, તાળી પાડીને રંગ રેલ. આરતી થયા પછી તમને ખબર છે, મહારાજ હતા ત્યારે આરતી સિદ્ધિ મહારાજની થતી કાયમ. સંધ્યા થાય ને એટલે મહારાજ બેઠા હોય ત્યાં થાળીમાં દીવટો લઈને આરતી ઉતારવા સંતો ભક્તો આવે, સીધી ત્યાં જ ઉતારતા. અને કમાલની વાત એ હતી, આરતી પૂરી થઈ જાય, નારાયણ ધૂન થઈ જાય, ઓલી રામકૃષ્ણ ગોવિંદ, અને પછી મહારાજ ઊભા થતા અને પોતે ધૂન ગૌરાવતા, ઊભા થઈ કાયમ સાગરમાં વાતાવર. ધૂન કરે છે ધર્મસુત, તાળી પાડીને રંગરેલ. રામકૃષ્ણ ગોવિંદ હરે નારાયણ સ્વામી નાથ તાળી પાડે તે સમય સર્વ સભાજનની સાથ. છાના રાખે સર્વને વળી ધૂન બોલે મુનિરાય. હે કોઈ બોલો, મારે બોલો, બધાને છાના રાખીને પોતે બોલે. એક પગે ઉભા રહી બોલે, લ્યો પાછું આવું ક્યારેક કરતા, એક પગે ઉભા રહે. હા, સ્વામિનારાયણ સુખદાય, કર જોડી કરુણા નિધિ લાગે સંત સભાને પાય. હેઠા બેસે મહાપ્રભુ કહી સચ્ચિદાનંદ સુખદાય. સાધુ ભેગા હેઠા બેસી જાય, એનાથી જ બેહાય, બીજાનું કામ નહીં. બીજા હેઠા બેહે પછી હા હેઠા બેસી જાય. ક્યારેક પ્રભુની મૂર્તિ દેખાય છે નાની બાળ, ક્યારેક શ્યામ દેખાય છે, ક્યારેક ગૌર દેખાય છે. સામા સામા તડ કરી સંતના સુંદર શ્યામ, બોલે છે શ્લોક સુંદર સભામાં સુખધામ. ગૌરાવે હરિ ગરીબીયું ગાય તેની ભેળા નાથ. ઝીલણિયા પદ ગાય છે સૌ તાળી પાડી સાથ. જે જીતે તેને હાર આપે, આપે છાતીમાં ચરણ. વસ્ત્ર આપે વાલમો હરિભક્તના ભય હરણ. તાળી પાડે પદ ગાવતા સૌ વાંસેથી મુનિનાથ. હસે હરિ તેવે સમય ત્યારે સૌ હસે છે સાથ. ક્યારેક બતાલું કરે ચાઈને, હવ તાળી પાડીને પછી જીકે, એટલે બધા આમ જોઈને હશે, પછી પોતે હશે, મજા બહુ આવે. આ બધાના મનમાં વસી જવાની એમની સુંદર ચતુરાઈ છે ભાઈ. તાળી પાડવાથી ફાયદા ઘણા થાય છો. તમે કહેતા હો તો સંભળાવી દઉં થોડાક. આપણા શરીરમાં કુલ 340 જેટલા પ્રેશર પોઈન્ટ્સ છે, એમાંથી 29 જેટલા તો આપણા હાથમાં જ પોઈન્ટ છે. તાળી પાડવાથી આ રક્તવાહિનીઓને ઉત્તેજિત કરી હૃદય, મૂત્રપિંડ, મગજ, પાચન તંત્ર વગેરે સંબંધિત સ્વાસ્થ્ય લાભ મેળવી શકાય છે એમ તજજ્ઞો કહે છે. વળી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વાળા આમાં થોડુંક સંશોધન કરી ચૂક્યા છે, WHO. એણે પણ તાળી પાડવી તેને ઉત્તમ કસરત કહી છે. તાળી વગાડવાથી મુખ્યત્વે 5 એક્યુપ્રેશર પોઈન્ટ્સમાં દબાવ આવે છે. તાળી પાડવાથી ડાબા હાથના ફેફસા, લીવર, આંતરડા, કિડની તથા જમણા હાથના સાઇનસના પોઈન્ટ્સ દબાય છે. આથી લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે. ઘી જેથી ખવાઈ ગયું હોય તેથી ખાસ તાળી પાડવી તથા રક્તવાહિનીમાં અવરોધ કહેતા બ્લોકેજ દૂર થાય છે અને દરેક અંગમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે. અમુક સમય સુધી સતત તાળી પાડવાથી વગાડવાથી લોહીના શ્વેત કણોનું પ્રમાણ વધે છે, પરિણામે રોગ પ્રતિકારક શક્તિ વધે છે. બાળકોને પણ તાળી પાડવાથી એકાગ્રતા અને યાદશક્તિમાં ખૂબ ફાયદો થાય છે. છોકરાઓએ તાળી પાડે ને તો એકાગ્રતા વધે, યાદશક્તિ વધે, તેમના આંખ અને હાથમાં તાલમેલ વધે છે, લયબદ્ધતા આવે છે. તાળી પાડવાથી બતાલા મટીએ આપણે. આમ જરૂરી પેટર્નમાં પુનરાવર્તન સાથે તાળી વગાડવાથી રમતમાં આનંદ પણ મળે છે. બાળકોને લય મેળવવામાં મગજનો વધુ ઉપયોગ થાય છે અને એનાથી તેમનામાં ઉપરોક્ત ગુણો પણ કેળવાય છે. છે ને ગજબની વાત. હે, જરૂરી પેટર્ન એટલે રાબેતા મુજબ જે બધું ચાલતું હોય એમાં તાળી પાડ્યા કરીએ, એમને મજા આવી જાય. નિયમિત તાળી વગાડવાથી ડાયાબિટીસ, સંધિવા, હૃદયરોગ, પીઠનો દુખાવો, હતાશા, વધુ પડતો તણાવ, અનિંદ્રા, કબજિયાત, આંખ સંબંધી બીમારી, વાળ ખરવા ઉતરવા જેવા ઘણા રોગોમાં પણ રાહત મળી શકે છે. સાંભળ્યું? સ્વયંભૂ. એકવાર સુનિયે. આમ તો છે ને આપણે આમ તાળી હું કામ પાડવા માંડીએ ખબર છે? કારણ કે આમ તાળી ક્યાંક પાડતા આપણે કોકને ભાળ્યા ને એટલે આપણને એમ થયું કે આમ તાળી. પણ વાલા ભક્તો, ન ખબર પડતી હોય એને અલકે પડકે પૂછી લેવું. પણ ખરેખર આખો દિવસ હારા મારા પોઈન્ટ એમને થાય, બીજા માંદા પડવા જ પડે, એ તો કોઈ દી માંદા ન પડે. આમ તાળી પાડવાથી આ બધા પોઈન્ટ રહી જાય છે, પણ આ રીતે તાળી પાડીએ તો બધા પોઈન્ટ થાય. ચાલો લગાવો. તાલિકા વરસાદ હો જાય. હાથ લાલ થઈ જવા પડે તો પાડી કહેવાય. યસ, વાહ, હવે વાંધો નહીં. હવે કાલે આમને હારું કાંઈક કરીને જમાડો. દિવાળી આવી રે, આજે મારે દિવાળી આવી. વાલા ભક્તો, વળી ધૂન કીર્તન ચાલતા હોય તારે આંખો બંધ કરીને ધ્યાન કરવા જતા ઊંઘ આવવાની આવવાની કે નહીં? હા, ઊંઘ આવવી સ્વાભાવિક છે. એટલે તાળી વગાડી ભજનનો લાભ લેવાથી ઊંઘની નડતર જાય, શારીરિક રીતે સક્રિય રહેવાય જેથી આળસ દૂર ભાગી જાય અને ભાવનાત્મક સ્તર વધવાથી મન ભગવાનમાં જોડાઈ જાય. આ બધા તાળીઓના લાભ છે. માટે તાળી તો પાડવી. હા ભાઈ, આળા ન રાખવી, તાળી પાડવી. શું અદભુત વાત છે. વાસુદેવ ચરણ સ્વામી કૃત સ્વાભાવિક ચેષ્ટા એમના હરિચરિત્ર ચિંતામણી ગ્રંથમાં અદભુત છે. થોડું ગાવ, મને ગાવાનું મન થયું.
ઉભા થઈ અલબે લડો રે.
આનંદ આપ્યો અતિ ઘણો એ રાગમાં છે. તાળી પાડે રોડી તાનમાં આણી અતિ ઉછરંગ, લટકા કરતા લાલજી શોભે તે અંગો અંગ. બે હાથ બરોબર રાખીને તાળી પાડે એક તાન, ઉભા અંગૂઠા ઓપતા આમ પાડે, ઉભા અંગૂઠા ઓપતા, બે ઉભા અંગૂઠા ઓપતા ભીડભંજન ભગવાન ત્રાસાની પેઠે તડતડે, ત્રાસાની પેટે તડતડે તાલિકા તેમની તેમ, જાણે તાસુનો વગાડતા હોય એવી મહારાજની તાળી તડતડતી, ફફક ફફક નહીં તડતડાટી બોલે એવી તાળી પાડતા. સંતને શીખવે નામ ધૂની નટવરને એવું નેમ, સંતને કેવી રીતે તાળી પાડવી, ધૂન કેવી રીતે કરવી એવું મહારાજ શીખવાડતા હતા. એવી એમને ટેકતી નિયમ હતું કે મારે આવું બધું શીખવાડવું. ક્યારેક સાધુ રે ગાય વગાડી તાળી ભેળા ગાય રે તાળી દેવાનું માગે. અદભુત અદભુત અદભુત. આગળ સાધુ રે, હવે નવમી દસમી કડી ભેળી આપણે વાગોળી લેવાની છે, બીજું પદ પૂરું થાય ત્યાં સુધી. આગળ સાધુ રે કીર્તન ગાય જ્યારે પોતા આગળ રે કથા વંચાય ત્યારે પોતે વાર્તા રે કરતા હોય બહુ નામી ખસતા આવે રે પ્રેમાનંદનો સ્વામી. ભગવાનના કથા કીર્તન આદિ કરતા હોઈએ ત્યારે તો એવી અલમસ્તાઈ અમને આવી જાય છે કે જાણીએ જે દીવાના થઈ જવાશે. આ શ્રીજી મહારાજના વચનો છે એટલે હું આપને બતાવું છું. વચનામૃત અંત્યનું 13મું. મહારાજ કે અમને ભગવાનના કથા કીર્તનાદિ કરતા હોય ત્યારે તો એવી મસ્તાઈ આવે છે જાણીએ દીવાના થઈ જવાશે. બોલો ગાંડા થઈ જવાય, એવું હુરાતાન ચડી જાય કથા કીર્તનમાં મને આપણને શીખવાડવા. અને જેટલો વિવેક રહે છે તે તો કોઈક ભક્તજનના સમાસને અર્થે રહે છે, પણ મનમાં તો એવી ને એવી જ ખુમારી રહે છે. અને ઉપરથી તો લોકોને મળતો વ્યવહાર રાખીએ છીએ. જોયું અદભુત. પ્રેમાનંદ સ્વામીનું કીર્તન તમે બધા સાંભળ્યું છે. ક્યારે હવે દેખો રે હરિ હસતા, મારા મંદિરિયામાં વસતા. ક્યારે હવે દેખો પ્રેમાનંદ આગે ગાય ત્યારે આવે ઓરા ઓરા ખસતા. ક્યારે હવે દેખું રે હરિ હસતા. સ્વાભાવિક ચેષ્ટામાં આ દ્રશ્ય બતાવ્યું છે, સરસ છે. ઢોલિયેથી ચરણ બે હેઠા ધરી મુનિ રાય, ભીમજી ભગત. ઢોલિયેથી ચરણ બે હેઠા ધરી મુનિ રાય, તાળી વગાડી તાનમાં તે સંત ભેળા કીર્તન ગાય. સંત ભેળા કીર્તન ગાય ને તમ ઢોલિયાને આગળ આવી જાય, પગ ઢોલિયાથી હેઠા મૂકીને તાળી વગાડીને ગાય. ક્યારેક ઉત્સવ કરાવે, શું કરાવે ભાઈ? ક્યારેક ઉત્સવ કરાવે સભામાં સુંદર શ્યામ, પ્રશ્નના ઉત્તર કરાવે સાધુ પાસે મહાસુખધામ. પ્રશ્ન ઉત્તર કરાવે, નવ થાય ઉત્તર સંત થી, કરે ઉત્તર આપોઆપ પોતે કરે આપ મેળે. તડ પાડી હામ હામા મુનિ પ્રશ્ન ઉત્તર કરે નિષ્પાપ, સમાધાન નવ થાય સંત થી, તેનો કરે ઉત્તર અવિનાશ. શ્લોક બોલાવે સંત પાસે સામ સામો કરવા અભ્યાસ. આમ આમી શ્લોકોની અંતાક્ષરી માંડે, જે જીતે તેને થાળ આપે, પ્રભુ બોલાવે ગિરવાણ. ઉભો થઈને સંસ્કૃતમાં ભાષણ આપ્યો છે, જીતે તે પર થાય રાજી એવા સુંદર શ્યામ સુજાણ. આચાર્ય બેવને બોલાવી તેને પૂછાવે છે પ્રશ્ન, રાજી થાય એની ઉપરે એવા છે શ્રી હરિ કૃષ્ણ. અદભુત છે. હરિનો કથા કીર્તન ઉપર પ્રેમ અપાર હતો. હરિના કથા કીર્તનમાં કહી ન શકાય એટલો અપરંપાર પ્રેમ રહેતો હતો. સાગર એવું કહે છે, શ્રી કૃષ્ણ કે ચરિત્ર જો જેતા, ગ્રંથ પદ મે રહે એવું તેતા, વારંવાર સુનત ભયે તાઈ, દિન રેન તૃપ્તિ નહીં રહાય. જેટલા કોઈ ભગવાનના ગ્રંથો છે અને રાતદી સાંભળતા મહારાજને તૃપ્તિ જ થતી નહીં. ચરિત્ર સુનત દીવાને જૈસા હોય જાવત કોઈ વેર એસા. ક્યારેક તો ભગવાનનું ચરિત્ર સાંભળતા, ગ્રંથ સાંભળતા, પારાયણ સાંભળતા, કથા સાંભળતા, કીર્તન સાંભળતા દીવાના જેવા થઈ જતા મહારાજ. ભક્તકુ નિજ ચરિત્ર તામે પ્રીતિ કરણ શીખાવત યામે. પોતાના ભક્તને પોતાના ચરિત્રમાં પ્રીતિ કરવાનું મહારાજ શીખવાડતા હતા. આગળ સાધુ રે કીર્તન ગાય જ્યારે, પોતા આગળ રે કથા વંચાય ત્યારે, પોતે વાર્તા રે કરતા હોય બહુ નામી, ખસતા આવે રે પ્રેમાનંદ સ્વામી. તદેજતી તન્નેજતી તદ્દૂરે તદંતિકે તદંતસ્ય સર્વસ્ય તદુ સર્વાસ્યસ્ય બાહ્યતઃ. વાલા ભક્તો, ઉપનિષદનો આ મંત્ર છે, પરમાત્મા અકંપ્ય છે અને કંપ્ય પણ છે, એટલે અગતિ અને ગતિ બંને ભગવાનમાં છે. દૂર છે તેમ છતાં નજીક છે, અંદર છે અને બહારે છે, બહાર છે છતાં અંદર છે, એ ગતિ કરે છે છતાં સ્થિર છે, સ્થિર છે છતાં ગતિ કરે છે. એવા પરમાત્માને આકર્ષિત કરવાના ત્રણ ઉપાય છે. કેટલા? એક સંકીર્તન, બીજું કથા અને ત્રીજી ભગવદ વાર્તા. વાર્તા એટલે ગોષ્ઠી, અરસપરસ સત્સંગ કરીએ તે. કથા એટલે મોટા ગ્રંથને વાંચવો, પાઠ કરવું, પારણ કરવું. વાલા ભક્તો, સંકીર્તન અડધી રાતે કીર્તન સાંભળવા મહારાજ ખેંચાઈ જતા, આપણે સાંભળી ગયા ને એ બધું. અને કથા હાથ વખત ઉપરા ઉપર એક બેઠકે સ્વામિનારાયણ ભગવાને પારાયણ ભાગવતનું કરાવ્યું અને પોતે સાંભળ્યું. આવું કોઈ અવતારે કર્યું નથી. 49 દિવસ ઉપરા ઉપર હાથ પારાયણ કરીને પોતે સાંભળી ભાગવતની. શ્રેરીએ વાતો કરવામાં સ્થળ, સમય અને સંજોગ જોયા નથી, જેને આપણે ભગવદ વાર્તા કહીએ છીએ. ગમે ત્યારે મહારાજે ગમે ત્યાં વાતોની રેલમ છેલ કરી, એટલે ભગવદ વાર્તા ભગવાનને ગમતી, પોતે કરતા, સંતો પાસે કરાવતા, હરિભગતને પાસે મહારાજ કથા સાંભળાવીને બેહાડતા. જો સાંભળો ક્યાં ક્યાં. દાખલા તરીકે રાત્રિની પાછલી પહોર બાકી હતી ત્યારે વચનાવ્રત પ્રથમનું 18મું, વહેલા 3 વાગે. દિવસ ઉગ્યા પહેલા વચનાવ્રત પ્રથમ પ્રકરણનું 27મું, મોડી રાત્રે વચનાવ્રત મધ્યનું 17મું, મધ્ય રાત્રિએ બરોબર રાતના 12 વાગે બધાને જગાડીને મધ્યનું 21મું, રાત્રિ પાછલી ઘડી બાકી હતી ત્યારે મધ્યનું 35મું. આમ સમય જોયો જ નથી, બહુ ભગવદ વાર્તા કરી કરાવી. હવે સ્થળ ન જ જોયું, મેળીના ગોખમાં વચનાવત અંત્યનું 12મું, ઝારની ખાણ ઉપર વચનામૃત મધ્યનું 35મું, આંબલીની દાળ પકડીને ઊભા ઊભા વચનામૃત સારંગપુરનું 17મું. મહારાજે વાતો કરી છે અને મહારાજ ગાય એનું ઉત્તમ ફળ આપતા હતા ગાન વિદ્યાનું, એ વાત તમને કરવી છે. ભેંસજાળમાં મહારાજે સૌ સંતો ભક્તોને જમાડ્યા, સાંભળજો. ભેંસજાળ ગામની વાત છે. પછી સભામાં સંતોએ કીર્તન ગાન કર્યું, તે કીર્તન ગાન સાંભળીને શ્રી હરિજી મહારાજ બહુ રાજી થઈ ગયા, બહુ રાજી થઈ ગયા. અને પછી એવું બોલ્યા, જે રાગ કહેવાય છે તે ભગવાનનું સ્વરૂપ છે. બોલો, ભોપાલી, ભૈરવી, કાંડડા, વૈરાગી બધા રાગ ભગવાનનું સ્વરૂપ છે. બીજી બધી વિદ્યાઓ અનંત અને અપાર છે, તે બધી વિદ્યા ગાન વિદ્યાના સમાન ભગવાનને પ્રિય થતી નથી, આવું બોલ્યા. એટલે તમારો ભાઈ આજે આ હા 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 વટ પડ્યો. જો ગાન કરતી વખતે ભગવાનમાં મનોવૃત્તિ લગાવે તો આમ હોય તો ની વાત છે આપણો વટ. ભગવાનને ગાયકને સમીપે આવીને દર્શન દેવાનું મન ત્યારે થઈ જાય છે જ્યારે એ પરમેશ્વરની મૂર્તિમાં વૃત્તિ લગાવીને ગાય વગાડે ત્યારે. અને જો એવી રીતે વગાડે તો ભગવાન પાસે આવી જાય છે. પછી તે ગાયક નિર્વિષયી થાય છે અને ભગવાનના સ્વરૂપમાં લાગી જાય છે. ગાન વિદ્યામાં આવું સુખદાયક ફળ છે. માટે વૃત્તિ ભગવાનમાં રાખીને ગાવું વગાડવું તો ભગવાન પાસે આવશે અને નિર્વાસનિક બનાવી દે. આગળ સાધુ રે કીર્તન ગાય જ્યારે, પોતા આગળ રે કથા વંચાય ત્યારે. જૈસી કરત હરિ વાર્તા તૈસી ન કોઈ આત, સોનાર કે સોનાર હરિ, અલૌકિક યહ વાત. જેવી ભગવાન સ્વામિનારાયણને વાતો કરતા આવડતું હતું ને, એવી વાતો કરતા આ બ્રહ્માંડમાં કોઈને આવડતું નહીં. સોનાર કે સોનાર, હોની નહીં હોની. હોની કેમ? હોનાને ઘાટ ઘડે, એ હોનાને જ ઘડે. આ તો હોનાને ઘાટ ઘડનારા હોનીનો ઘાટ ઘડી નાખે એવા અલૌકિક વાતો કરનારા મહારાજ. પોતે વાર્તા રે કરતા હોય, બહુ નામી વાર્તા કરતા હતા. ખસ્તા આવે રે પ્રેમાનંદનો સ્વામી, ખંભાળામાં સંતો ભક્તો કીર્તન કરતા હતા. એ સાંભળીને શ્રીહરી ત્યાં આવ્યા. ક્યાં ગામમાં? ખંભાળામાં. કોઈ સંત કે હરિભક્ત જ્યારે પ્રેમથી ભગવાનની કથા કે કીર્તન કરતા હોય ત્યારે એને સાંભળીને શ્રીહરિ રાજી થઈને એવું કહેતા હતા કે આહા હા હા હા, આવા શબ્દો મને ખૂબ જ ગમે છે. એવું કહેતા હતા, આવા શબ્દો મને ખૂબ જ ગમે છે. કથા કીર્તન કરે જ્યાં લગહી ચોટી જાવત ચિત્ત ત્યાં લગહી. હે, જ્યાં સુધી સંતો ભક્તો કથા કીર્તન કરતા હોય ત્યાં સુધી ભગવાન કે મારું ચિત્ત એમાં ચોટી જાય છે, મારે મન દીવાના થઈ જાય છે અને ભગવાન વિના મને બીજું કાંઈ સાંભળતું નથી, આવું મહારાજ બોલતા. એના ઉપર ગ્રંથકારે એવું લખ્યું, હરિકી સ્મૃતિ કરાવે જેહી શ્રીહરિ સત્સંગ કહત તેહી. ભગવાનની સ્મૃતિ જે કરાવે એને મહારાજ સત્સંગ કહેતા, અને ભગવાનની વિસ્મૃતિ કરાવે એને મહારાજ કુસંગ કહેતા. પણ જે હોય તે સમજી જવાનું. સ્મૃતિ કરાવે એ સત્સંગ, વિસ્મૃતિ કરાવે તે હરિકી, સ્મૃતિ ન કરાવે જેહું કુસંગ તિનકુ કહત હે તેહું. આગળ સાધુ રે કીર્તન ગાય જ્યારે પોતા આગળ રે કથા વંચાય ત્યારે પોતે વાર્તા રે કરતા હોય બહુ નામી ખસ્તા આવે રે પ્રેમાનંદના સ્વામી. અદ્ભુત સન્મુખ બેઠી મુનિ વિજ્ઞાની ગાવત પદમૂર્તિ ઉર આની કરત ધ્યાન તેહી અવસર સ્વામી પદ લાલિત્ય સુની બહુ નામી. પ્રેમાનંદ સ્વામી ધ્યાન મંજરીમાં આ બે ચોપાઈમાં શ્રીહરિનું કીર્તન ભક્તિ પ્રિયત્વ વર્ણવે છે. અદભુત ધ્યાન મુદ્રા ત્યજી તુરત મુરારી નિકસત બાહિર જન સુખકારી. મહારાજ ક્યારેક ધ્યાનમાં બેસી ગયા હોય, ઊંડા ઉતરી ગયા હોય, પણ જ્યારે એના વાલા સંતો પ્રેમથી મૂર્તિ ધારીને કીર્તન ગાવા માંડે ત્યારે એમનો પ્રેમ અને પદ લાલિત્ય સાંભળીને મહારાજ ધ્યાનમાંથી બહાર આવી જતા, ધ્યાન મૂકી દેતા. ધ્યાન મુદ્રા ત્યજી તરત મુરારી નિક્ષિત બહાર જન સુખકારી. ધન્ય મુનિ કહી કરત બડાઈ, વાહ વાહ સંતો વાહ એમ કરીને વખાણવા માંડતા. ધ્યાન પડ્યું મૂકીને ગાનારાને બોલો, ગાવત સંઘહરી ચૂટકી બજાઈ અને ચપટી વગાડીને હારે ગાવા લાગતા હતા. અને આ ચોપાઈમાં સંતો સાથે શ્રીહરિના રાસનું વર્ણન કર્યું. સાંભળો, કબહુ કરત મુનિ હલ્લીસ ગાના, એટલે કે ક્યારેક સંતો રાસ લેવા માંડે. કરતલ તાલી બજાય સુજાના, તાલી વગાડીને. તબ હરિવર કર તાલી બજાઈ ગાવત મુનિ સંગ અતિ મુદ પાઈ. પછી મારા ઢોલીએ બેહી નહોતા એકતા. સંત રાસ લેતા હોય એની વચ્ચે વાલો મારો રમતા રમતા આવી જતા અને સંતોની સાથે તાળીઓ વગાડીને રાસ લેતા હતા. આવી એમની સ્વાભાવિક પ્રકૃતિ હતી. અને હવે આ ચોપાઈમાં શ્રીહરિ કીર્તન ગાનમાં ખેંચાઈ જતા એવા સ્વભાવનું વર્ણન પ્રેમાનંદ સ્વામી કરે છે. કરત ગાન આગે મુનિ રાઈ સરસ ગતિ સંગીત કી લાઈ, પ્રેમ પ્રવાહ તબ ઉર ન સમાઈ, ખસત ખસત આવત લગી ચાય. એવા ખહતા આવે, એટલો બધો મહારાજને ગાનારા ઉપર પ્રેમ થઈ જતો તો મહારાજ આખે આખા ખેંચી જતા હતા. બોલો, આ રીતે વાલા ભક્તો અહીંયા ચેષ્ટાના બે પદ પરિપૂર્ણ થાય છે. આવતીકાલે સવારે ત્રીજા પદનો આપણે આરંભ કરીશું. થોડી વાર મહારાજની ધૂન બોલીએ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. कृष्ण महाराज।